असंभव भीति भेदनम सुख संपत करुणानिकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। आनंद आनंद मारे प्यारा सहजानंद करुणा करी करसायो हरि छोड़ाव्यो भव फन दिव्य अलौकिक मूर्ति मारा प्यारा प्यारा ना सुख तमारो आपो छो हरि रहिले अमारी सा ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान
की जय।
श्री हरि कृष्ण
महाराज की जय।
बोटादनी आ दिव्य सभा में पत्रे विराजमान वाला वाला राजा धीराज महाराज पूज्य मुनि स्वामी आदि समस्त संतगण एवं आप बोटादना आजूबाजूना गामना कुंडलना समर्पित अने बीजा अनेक पत्रे उपस्थित भक्तों ने अमारा भाव थी जय स्वामीनारायण। वाला भक्तों भगवान श्री हरि नी अपना ऊपर ये अमित दृष्टि छे कि अवार नवार आपने सत्संग पामीए छे। सत्संगी तो होइए पण वारे वारे सत्संग सभानो लाभ मळतो नथी। बोटाद बहु नसीबदार छे, घणा वर्षोथी नसीबदार छे। बोटाद मंदिरमां जेनी छातीना धबकारा संभळाय એવા હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે। મંદિરમાં બિરાજતા એ ભલે મૂર્તિ લાગતા પણ એ પ્રગટ ભગવાન સદાય આપણા માટે જાગતા હોય છે અને એને લઈને આપણે આંતરિક બાહ્ય કૌટુંબિક શાંતિને અનુભવતા હોઈએ છીએ। લાખો પ્રણામ કરું એ બોટાદવાસી હરિકૃષ્ણ મહારાજને કે જેને આંગણે આપણને ઘણી વખત ભગવાનનું ભજન કરવાના મોકા સત્સંગ માણ્યાના સુંદર અવસરો પ્રાપ્ત થાય છે। હવાલા ભક્તો રવિ સભાના અનુસંધાને ચાલતા બોટાદના ભગાદોશી અને શિવલાલભાઈના આખ્યાનની કથા એની જન્મભૂમિમાં જ એકાદ દિવસ કરવાનો મારો સંકલ્પ હતો। વાલા ભક્તો આ બોટાદની ભૂમિને આ ઉતાવળીના કિનારાને હું લાખો વંદન કરું છું। આપ સૌ કોઈને હું વંદન કરું છું કે તમે આ બળવાન બોટાદની ભૂમિના આ ધોળમાંથી નીકળેલા અદ્ભુત હીરાઓ છો. ભગવાન સ્વામિનારાયણનો અતિ દ્રઢ આશ્રય રાખીને તમે ભગવાન શ્રી હરિની ભક્તિ કરો છો. ભગવાનને મેળવવાની તમારા દિલમાં લાલસા છે. મોક્ષને પામવાના અંતરમાં અંકુરો ફૂટેલા છે અને એટલા માટે આ સત્સંગ સમાજ બોટાદનો એ ભગવાનને વાલો સત્સંગ સમાજ છે એટલું નહીં, પરંતુ સૌ સંતોને પણ ગમતો અને વાલો આ બોટાદનો સત્સંગ સમાજ છે. બોટાદના સત્સંગ સમાજની સેવા શ્રીજી મહારાજના વખતથી છે, એમ નામ અવિરતપણે બોટાદનો સત્સંગ જાગતો રહ્યો છે, વિકસતો રહ્યો છે. અને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરું કે હજી આ સત્સંગ હંમેશા જાગ્રત રહે, શ્રદ્ધાવાન રહે, વિકસિત રહે અને સદાય સુખિયા રહે અને ભગવાન સ્વામિનારાયણને પામતા રહે. મોંઘેરા મારા નાથને હો કરું કોટિ કોટિ નમસ્કાર, હે તે સંભારુ મૂર્તિ, હે તે સંભારુ મૂર્તિ, અતિશય કરીને પ્યાર. એ જ સુખદાતા છો શ્રી હરિ, તમે જ સહુના સદા, રાજી કરું હું આપને, હરિજન ના ગુણ ગા. હે ધન ધન બોટાદ ગામને, અને ધન અહીના ભક્તજન, સ્વીકારી પ્રગટ પ્રભુને, થયા અતિ પાવન. અરે ધન ધન એની નિષ્ઠાને, જેણે કર્યું સર્વ સમર્પણ, રાત દિવસ, અરે રાત દિવસ રુદિયા માહી, એણે કર્યું હરિ સ્મરણ. પણ રે સત્સંગ વધાર્યો ગામમાં, અને ઓળખાવ્યા ભગવાન, રીજવા સંતોને સ્નેહથી, સેવી શ્રદ્ધાવાન. એવા બોટાદ ગામમાં હતા હરિજનો અપાર, શિવલાલ ભગા દોશીને એ વખાણું છું હું કરી પ્યાર. મહિમા ગાવ એવો મારા હૃદયમાં એ પ્રગટ્યો આજ ભાવ, એ જ મને પ્રગટ્યો જ્ઞાન ભાવ. અને એટલે જ વાલા ભક્તો, હું આપની સમક્ષે આજ આવ્યો છું. બોટાદના એ ભગા દોશી અને શિવલાલ દોશીને વંદન કરું છું. એના જેવા ગુણો આપણામાં આવે અને ભગવાન આપણા ઉપર રાજી થાય એના માટેનો મારો આ નમ્ર પ્રયાસ છે. એટલે હું એમના ગુણોને આપની આગળ ગાઉં છું. વાલા ભક્તો, એક વાત સત્સંગમાં અતિ પ્રસિદ્ધ છે કે શિવલાલભાઈની પૂજામાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ આવીને બિરાજતા. એ વાત મારે તમને કહેવી છે. વાત બહુ નાની છે, પણ પૂજા કેમ કરાય સત્સંગીએ અને સાધુએ એ આ વાતમાંથી શીખવા મળશે. મારી ને તમારી પૂજા પણ પ્રગટ પ્રભુ પધારે એવી હોવી જોઈએ, અને એ આપણે શિવલાલભાઈના એક પ્રસંગથી શીખીશું. શિવલાલભાઈ આ બોટાદ ગામના મંદિરમાં જ રહેતા હતા, મંદિરમાં જ પૂજા સેવા કરતા હતા, અને તેઓ મંદિરમાં જ ધામમાં ગયા છે. એ એના માટેની એક અનુપમ કથા છે. પરંતુ બોટાદ ગામને જ આંગણે જ્યારે હું બેઠો છું કથા કરવા, ત્યારે શિવલાલભાઈ મંદિરમાં કઈ જગ્યાએ પૂજા કરતા અને કઈ જગ્યાએ રોજ પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ પ્રધારતા એ વાત મારે તમને કહેવી છે. એને માટે બોટાદ સત્સંગ સમાજના પાયામાં જાતા જાતા બોટાદમાં સત્સંગ ક્યાંથી થયો અને કેવી કેવી રીતે મંદિરોના ફેરફાર થતા આજ આપણે ક્યાં ઊભા છીએ એનો થોડોક તમારી આગળ મારે ચિતાર આપવો છે. ભગા દોશીને શિવલાલનું કહેતા આ આખ્યાન,
ભગા દોશી શિવલાલનું કહેતા આ આખ્યાન,
વચ્ચે બોટાદ મંદિરનું થોડું આપી દઉં વ્યાખ્યાન,
વચ્ચે બોટાદ મંદિરનું થોડું આપી દઉં વ્યાખ્યાન,
થોડું આપી દઉં વ્યાખ્યાન,
થોડું આપી દઉં વ્યાખ્યાન.
બોટાદમાં જૈન સંપ્રદાયનો મોટો અડ્ડો, અહીંયા સત્સંગનું પગેરું પડવું ઘણું કઠણ હતું. એવા કાળમાં ભગવાન સ્વામિનારાયણ અહીંથી નજીક જ ગઢડામાં બિરાજમાન છે. પડખે પડખેના ઘણા ગામો ભગવાન સ્વામિનારાયણથી પ્રભાવિત થયેલા, એમના ખરેખરા ધર્મ નિયમને ત્યાગ વૈરાગ્યને પ્રગટ પ્રભુમાં રંગાયેલા પરમહંસો દ્વારા ઘણા બધા અડખે પડખેના ગામ સત્સંગી થયા છે. પરંતુ બોટાદમાં સત્સંગ થતો નહોતો. ભગવાન સ્વામિનારાયણે ગઢડામાં પરમહંસની સભામાં કહ્યું કે હે પરમહંસો, તમે ગામડે ગામડે અમારી ઓળખાણ કરાવવા જાઓ. એટલે સંતો કહે છે કે મહારાજ જઈએ, ત્યારે મહારાજ કહે બોટાદ કોણ જાશો, એટલે કોઈ સાધુ આ ન પાડે. કારણ કે બોટાદમાં જે સત્સંગ કરાવવા આવે એની યારે ભારે માથાકૂટ થાય, આસ્તિક અને નાસ્તિકની લડાઈ થાય, ભગવાન છે જ નહીં કર્મથી કેવળી થવાય, અહીંથી જ પાયામાં ઝઘડો ઊભો થાય. એટલે સત્સંગ થાય ક્યાંથી, કડાકૂટ થાય. એટલે કોઈ આ કે નહીં એવી પરિસ્થિતિ હતી. એકવાર તો મહારાજ ગઢડાથી વડતાલ જવા નીકળ્યા, પછી કવેલાત્માનંદ સ્વામી અને બીજા એક સ્વામીને કહ્યું કે તમે બોટાદ થઈને નીકળજો. એ સાધુ કે હારું, બોટાદમાં થઈને અમે આવીશું. પછી બોટાદ હોહરા આંટો મારીને સાધુ આવ્યા અને મહારાજને રોજી જ ભેગા થયા. તે મહારાજે પૂછ્યું કે બોટાદમાં તમને જોઈને કાંઈ કોઈ બોલતા હતા? ત્યારે ઓલે આર્ય સાધુ હતા ને એ કે હું બોલે કે કાં? તો કે આ મહાપુરુષે તો ધોતી બોતી બધું કાઢીને બગલમાં માર્યું અને બોટાદમાં આંટો માર્યો. કેવળીક ને થવું પગે જ લાગે, કેવળીક થઈ ગયા એટલે કોઈ કઈ બોલ્યું નહીં કે એવું આ બોટાદ ગામ. પછી ભગવાન સ્વામિનારાયણે સાંખ્યાનંદ અને ધ્યાનાનંદને ભૂલ ન થતી હોય તો વિક્રમ સંવત 1862-63 સાલમાં બોટાદ મોકલ્યા કે તમે બે જાઓ. ત્યારે ઓલ્યા બે સાધુ કે પણ મહારાજ અમે ભણેલા નહીં, અમને કાંઈ આવડે નહીં, બોધ દેતા અને બોટાદમાં તો વિરોધ જાજો અને બોધ અમને બિલકુલ આવડે નહીં અને અમારાથી તો બાપા બોટાદમાં સત્સંગ ન થાય, કયો તો ટાઇટમમાં જાય, બોટાદ તો અઘરું પડે કે ત્યાં તો કોઈ ભણેલા ભણેલા મોકલો. મહારાજ કે ને ભણેલા ભણેલા હાલે એમ ન જ સમજાણું, ત્યાં તો લઠ્ઠા લઠ્ઠી જ થાય, માટે તમે જાઓ, તમારા વર્તન વાતું કરશે, જાઓ. ત્યાં જ્ઞાનની છે ને ખુમારીઓ નથી ઉડાડવાની, ત્યાં તો વર્તન તમે એવું કરશો ને કોકને તમારામાં આકર્ષણ થશે તો સત્સંગ થશે, બાકી તો હામ હામી ધૂળ ઉડશે નહીતર તો. પછી સાંખ્યાનંદ સ્વામી ને ધ્યાનાનંદ સ્વામી બોટાદ પધાર્યા મહારાજની આજ્ઞા લઈ અને તેથી ઉતાવળી નદી ઘણી કે છે આમ ગામ તરફ હતી. મંદિરની નજીક એક તળાવ હતું જ્યાં મહારાજે રંગોત્સવ કર્યો ને એને પડખેથી ઉતાવળી નદી નીકળતી હતી અને ત્યાં ઝાડોના ઝાડ બહુ હતા. આટલું બધું બોટાદ મોટું નહીં. આ બે સાધુ ત્યાં ઉતાવળી નદીને કાંઠે ઝાડોના ઝાડ એની નીચે આવીને ધ્યાનમાં બેહી રહેતા, કાંઈ બોલે નહીં, કશું જ નહીં. કેટલા વાણિયાન ઢૂંઢિયાન બીજાન ત્રીજાન આવે ને જાય આને બેઠેલા જોવે, હાવ શાંત બેઠા હોય. યગદી જોયા, બેદી જોયા એટલે એમ થયું આ ખરા છે, ગુણ એવો. પ્રગટ ભગવાનના આવા પરમહંસનો જરીક ગુણ આવે ત્યાં અંતર બદલે, આખું અંદરથી હૃદય બદલે. માણસના અંદરના પાપ સાચા સંતનો જરા ગુણ આવે ત્યાં બળી જાય. જીવ સત્સંગ કરવાને સન્મુખ થાય, સત્સંગ કરવાનો પાત્ર બને. ગુણ આવ્યા વગર તો કાંઈ થાય જ નહીં. અભાવ હોય ને સત્સંગ ક્યાંથી થાય? પ્રથમ જરા ગુણ તો આવવો જોઈએ ને. કોઈ કહેશે જે આ સંત બહુ હારા રે, ખરા કલ્યાણના કરનારા રે, એટલો જો કોઈ ગુણ ગ્રેશે રે તો એ પણ અક્ષરધામ લેશે રે. ગુણ આવ્યો કે છે બહુ હારા. પછી વળી કોકે આવીને પૂછ્યું, બાપજી કાંઈ અમારું સીધું પાણી લેહો? બેસાદીથી આમ બેઠા છો, અમે જાણીએ છીએ કે તમે કાંઈ ખાધું પીધું નહીં હોય જ્યારે નીકળીએ ત્યારે બેઠા હો. ત્યારે સંતો કે વાત તમારી સાચી છે, કંઈક લઈ આવો દૂધ પાંદડું ફ્રૂટ બ્રૂટ. પછી ગામના માણા સાધુ જાણી સંતને કાંઈ દૂધ કાંઈ કેળા એવું આપે. હવે જેનું ખાધું એનું તો અંતર શુદ્ધ થાય જ ને. એવી રીતે થોડે થોડે ગુણ આવ્યો અને પછી સાધુના દર્શન કરતા, સાધુની થોડીક આવી રીતે રસોઈ પાણીથી સેવા કરતા, જીવ સત્સંગ કરી શકે એવા નિર્મળ બન્યા. જુઓ તો ખરા ભગવાનની કેવી દયા, કેવી કૃપા, કેવી રીતે ભગવાને સત્સંગ કરાવ્યો બોટાદમાં. વાલા ભક્તો, ઘણાને ગુણ આવ્યો, સત્સંગ તો થયો નથી પણ ગુણ ઘણાને આવ્યો. પછી ધીમે ધીમે સત્સંગ બોટાદમાં ઉતર્યો, ધીમે ધીમે. એ સંતો તો એવી રીતે થોડુંક પોચું કરીને વ્યાઈ ગયા. હવે એક અદ્ભુત બીજી વાત છે, સત્સંગના તો શ્રી ગણેશ થયા, પણ હાલ જ્યાં આપણું મંદિર છે અટાણે, એ જગ્યા અયોધ્યાના ગેબી બાવાઓની હતી. ન્યા ખાખી ગેબી સંપ્રદાયના બાવાઓ રહેતા હતા. એમાં એક બાવો 100 વર્ષની ઉંમરનો હતો, પણ પવિત્ર હતો. એને 5-7 શિષ્ય હતા. પછી એમ સંભળાય છે 100 વર્ષની ઉંમરે આ બાવો અહીંથી અયોધ્યા ગયો, અને ત્યાંથી જૂના સાધુ કહેતા હતા, સમાચાર એવા હતા કે બાવો 100 વર્ષ જીવો હતો. પણ ઇતિહાસ અહીંનો એવો છે કે પોતાના 5-7 શિષ્યો સાથે એ જગ્યા એની હતી ત્યાં રહેતો હતો, અને બોટાદ એને ઘણું માનતો, લોકોમાં એનો ઘણો આદર હતો. અને એ લોકોના સંપ્રદાયની રીત એવી હશે કે જેટલા હોય ને સાધુ એટલી પાણીની કૂઈ જોઈ, એક જણાની એક. તો એ જગ્યામાં 2-5 કૂઈ હતી, અને એક એ વૃદ્ધ બાવા માટે મોટી કૂઈ હતી, સમજાણું. અને એ કૂઈમાં તો અખંડ પાણી રહેતું. અને આ મોટી કૂઈ, આ મોટું મંદિર જ્યારે પૂજ્ય વિષ્ણુ સ્વામીએ બનાવ્યું, ત્યારે વિષ્ણુ સ્વામીએ પોતે બુરાવી છે. વાલા ભક્તો, આ ઇતિહાસ કીધો, પરંતુ એ ગેબી બાવાની જગ્યામાં એકવાર સદગુરુ મુક્તાનંદ સ્વામી ફરતા ફરતા આવીને ઉતર્યા. મુક્તાનંદ સ્વામી તો એવા મીઠા સાધુ, સમજાણું, કોઈ મારી માર કરતો હાલ્યો આવતો, પણ સ્વામી સામે જઈને વિનવે ને તો પગે લાગે. મુક્તાનંદ સ્વામી બોલે એટલે અમૃત ઝરે, સમજાણું. એક પ્રસંગ બનેલો, થોડાક ખાખી બાવા ખીજાઈને મહારાજને મારવા આવતા હતા, અને ધુઆ પોવા ને ચીપિયાને ત્રિશુલ લઈને, અને મહારાજને સંતો આમ બેઠેલા, અને ખબર પડી ગાવડા આવીને સીધા ઘા કરશે, અને તકલીફ થાય એવું હતું. બીજા કોઈ વખતે હરિભગત હાજર નહીં, કાંઠી દરબારો ભાલા તરવારીવાળા. તે મુક્તાનંદ સ્વામી મહારાજને કે મહારાજ મને આગળ મોકલો. અરે કે સ્વામી, મારશે આવડા તો તાતા થતા આવે, જીવન મુક્તા કો કાટ ડાલેંગે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમારી દયાએ નહીં વાંધો આવે, સમજ્યા, મને આગળ જવા દો. મુક્તાનંદ સ્વામી આગળ ગયા, દોડા દોડી એકદમ આમ કરતા કરતા, પધારો પધારો પધારો, વિષ્ણુ કે પાર્ષદ પધારો, પ્રગટ વિષ્ણુ કે પાર્ષદ, વૈકુંઠ મેં સે આપ આયે હો, હમરે બડે ભાગ્ય હો ગયે, આપકે દર્શન હો ગયે, પધારીએ પધારીએ. એ બાવા ઢીલા થઈ ગયા. હા, આપણું સ્વાગત કર્યું કે કેટલી મીઠી વાણી આપણને બોલાવે, સમજાણો. જે મારવાને બદલે સીપિયા બીપિયા બધા હરખા બગલમાં મૂકી દીધા, હાથમાં રાખ્યા જ નહીં ધરતો. અને આવ્યા મુક્તાનંદ સ્વામી લઈ આવ્યા, આમ ગાદી તગિયા નાખી દીધા, ને હો કાંઈ ફૂલના હાર ને હાકરના પડા મૂકી દીધા. અને મુક્તાનંદ સ્વામી કે દેખો, આપણા કેટલા ભાગ આ વિષ્ણુના પાર્ષદ વૈકુંઠ સે આયે હે. તે ઓલો મોટો બાવો બોલ્યો, હમ તો યમ કે પાર્ષદ જૈસે હે, વિષ્ણુ કે પાર્ષદ તો આપ હે, કે છે. આટલું ફેરવી નાખ્યું, બોલો. આવા મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સંત બોટાદમાં આવીને ગેબી બાવાની જગ્યામાં ઉતર્યા, અને બહુ એ બાવાને સ્વામીનો પ્રભાવ પડ્યો, અને એ ગેબી બાવાઓને અહીંથી હવે અયોધ્યા જવાનું હતું. મુક્તાનંદ સ્વામી ઘણો વખત સુધી જગ્યામાં રહ્યા, અને એમણે સત્સંગ ઘણો કર્યો. સ્વામીથી બાવાઓ બહુ પ્રભાવિત થયા. પછી ગેબી બાવાએ એક દિવસ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સાંભળો, અમારે અયોધ્યા જવું છે, અને થોડો સમય અમે ત્યાં બધે જાત્રાએ જવાના છીએ, ક્યારે પાછા આવીએ એનું તો બહુ નક્કી નથી. અમે પાછા આવીએ ને ત્યાં સુધી આ બધી જગ્યા તમે વાપરજો, અને સાંભળો, કદાચ અમે ન આવીએ. પછી ત્યાં જઈને ત્યાં રોકાઈ ગયા. તો પછી આ જગ્યા તમારી. મુક્તાનંદ સ્વામી કે બહુ સારું, જેવી તમારી મરજી. હવે એમ કહી એ ગેબી બાવાઓ હાલ જે આપણું મંદિર છે ત્યાં રહેતા હતા, ત્યાંથી અયોધ્યા યાત્રા વગેરે કરવા ગયા. એ ગયા એ ગયા પછી આવ્યા નહીં. ભગવાન સ્વામિનારાયણ જ્યારે બોટાદમાં પધાર્યા અને રંગોત્સવ કર્યો, એ જગ્યામાં રંગોત્સવ કર્યો ત્યારે સંતોના અવતારા આ જગ્યામાં કરેલા, જે આપણું મંદિર છે ગેબી બાવાની જગ્યામાં. પછી મહારાજ ત્યાંથી ગયા, પછી બે ત્રણ વર્ષનો વાણા વાઈ ગયા, બાવો તો કાંઈ પાછા આવ્યા નહીં. એવામાં મુક્તાનંદ સ્વામી સત્સંગમાં ફરતા ફરતા ફરીવાર બોટાદમાં આવ્યા, પોતાનું મંડળ સાથે છે, અને આવી અને એ જગ્યામાં ઉતર્યા. પછી મુક્તાનંદ સ્વામીએ ભગા દોશીને બોલાવ્યા અને વાત પૂછી કે ગેબી બાવા ગયા એ ગયા પછી પાછા ન આવ્યા, તો કે આવ્યા નથી, સમાચાર એવા છે કે હવે આવવાના નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કે એણે આપણને આ જગ્યા સોંપી દીધેલી છે, માટે શેઠ તમે અહીંયા સ્વામિનારાયણ મંદિર બંધાય એને માટે દસ્તાવેજ કરાવી નાખો આ જગ્યાનો. એટલે ભગા જોશી બહુ હોશિયાર શેઠ, મનમાં વિચાર કર્યો કે હું જો સ્વામિનારાયણ મંદિર બાંધવાની આ વાત કરીશ, જો વાત બહાર પડશે તો જૈન સંપ્રદાયના જે અહીં અનુયાયીઓ છે એનો જબરો વિરોધ થશે એવું હતું. એટલે ભગા દોશીએ સ્વામિનારાયણ મંદિર બાંધવું છે એવી વાત ન કરી અને ભાવનગર જઈ અને પોતાના નામે આ જગ્યાનો દસ્તાવેજ કરાવી લીધો. હવ પ્રથમ એક હોશિયારી વાપરી, અને જો એમ કીધું હોત કે આ જગ્યા સ્વામિનારાયણ મંદિર માટે જોઈએ છીએ ને એનો દસ્તાવેજ કરો તો થવા ન દે, પણ શેઠને કોઈ ના પાડે નહીં. દસ્તાવેજ થઈ ગયો અને પછી ભગા દોશીએ ધીમે રહીને એ જગ્યા સ્વામિનારાયણ મંદિરને નામે કરી આપી. આમ બોટાદનો ઇતિહાસ છે. ભગવાન શ્રીહરિને કૃષ્ણાર્પણ કરી ત્યાર પછી જ્યારે જ્યારે બોટાદમાં સંતો પધારે ત્યારે ત્યારે એ જ જગ્યામાં ઉતરતા બધા જ સાધુ, અને મહારાજ પણ એ જગ્યામાં રંગોત્સવ વખતે ઉતરેલા અને ત્યાં બધે પ્રસાદીનું કરેલું. વાલા ભક્તો, આ જ જગ્યામાં હંમેશાને માટે સત્સંગ થતો, ઘણા વર્ષ સુધી ત્યાં ને ત્યાં એ રીતે સત્સંગ થયો. થતા થતા સંવત 1906 સાલમાં કાર્તક સુદ બીજે ગોપાલ સ્વામીએ ત્યાં પ્રથમ ચરણારવિંદ પધરાવ્યા. સૌ પ્રથમ ગોપાલ સ્વામીએ હાલ જે આપણું જૂનું મંદિર છે ત્યાં પેલું ગાડું અને હનુમાનજીની જે ખાલી ડેરી છે ત્યાં અત્યારે નાના એક હનુમાનજી છે, અને મહારાજે બોટાદમાં મલ રમાડેલા ત્યારે એક પથ્થર ઉપર બેસીને મહારાજે મલ જોયેલા, એ પથ્થર ત્યાં ખૂણામાં ચોંટાડ્યો છે ને એની હેઠે હનુમાનજી છે. એ હનુમાનજીની પથ્થર એ ગોપાલ સ્વામીએ મૂકેલો છે. એ જગ્યાએ સૌ પ્રથમ નાનું મંદિર કરીને એક ચક્ષુની મૂર્તિ આછમણા બારના મુખે પધરાવી હતી. આ બોટાદનું પહેલું વહેલું મંદિર. એ મૂર્તિ અત્યારે જૂના મંદિરના સિંહાસનની જમણા ભાગમાં એક ચક્ષુની મૂર્તિ હાલ પણ એ દર્શન દે છે. આ હવ પ્રથમ પહેલું મંદિર. પછી ત્યાં બધા ભજન કરતા અને ચરણારવિંદ સ્વામીએ પધરાવેલા. હવે વાલા ભક્તો, ચરણારવિંદ કેવી રીતે પધરાવ્યા? આરંગપુરમાં 1905 આશોવદ 5મને દિવસે બોટાદના કાના કડિયા આગળ એક પાળિયાને કોતરાવીને હનુમાન બનાવડાવ્યા. કાનો કડિયો કે પણ આ તો પાળિયો છે, તો કે પણ આપણે આણીકર કોતરી નાખ ને, કોલકર ભલે ન રહ્યો, સમજાણું સમર્થ સાધુ નહીં, આખી વાત જુદી છે. વાઘો ખાચર વગેરે કહ્યું કે સ્વામી અમને કાંઈક એવા બળિયા દેવ આપો કોઈ દી મુશ્કેલી ન પડે, આ વાટનું ગામ છે, સંઘ ઉપર સંઘ આવે ને અમારે તો કાંઈ બહુ સેવાની સગવડ ન મળે. એટલે સ્વામીએ એ કામ આસો 5મે કરી દીધું. અને પછી સ્વામી ત્યાંથી બોટાદ આવ્યા ત્યારે બોટાદના હરિભક્તોએ પ્રાર્થના કરી તારે અમને તો કાંઈક કરી દો. એટલે સ્વામીએ ભાઈબીજને દિવસે 1906 ચરણારવિંદ સ્થાપ્યા. અતિશય ચમત્કારી આ ચરણારવિંદ એમ કહેવાય છે કે થાપ્યા ત્યારે ઘણું તેજ નીકળ્યું હતું અને ત્યાર પછી ભાઈબીજને દિવસે એમાંથી તેજ નીકળતું અને ઘણા એવા ભક્તો હોય એને દર્શન થતા એવી આ અદ્ભુત ચરણારવિંદની વાત છે. આ ચરણારવિંદ એ જે અત્યારે જે સ્થાપ્યા છે એ જગ્યાએ થોડાક આ બાજુ હતા, બારણા બાજુ. પણ શિવલાલ શેઠે જ્યારે 10 ખંડની હવેલી કરાવી અત્યારે એ 4 ખંડ વધ્યા છે, બાકીના બધાએ પાડી દીધા મંદિર કર્યું ત્યારે. એ જગ્યાએ ચરણારવિંદ હાવ ભોંય તળી હતા અને પછી હવેલી થઈ ત્યારે કાંઈ વાળે બાળે કોઈ હાલે તો ધૂળ ઉડીને ચરણારવિંદમાં પડતી હતી અને પછી ગુણાતીતાનંદ સ્વામી આવેલા અને હરિભક્તોએ શિવલાલભાઈ વગેરે વિનંતી કરી કે સ્વામી આ ચરણારવિંદ થોડાક ઊંચા લઈ લઈ તો સારું, પછી ધૂળ પડે છે. ગુણાતીતાનંદ સ્વામીએ ના કહી કે ગોપાલ સ્વામીએ સ્થાપના કરી છે, આપણે ન ફેરવીએ એમાં સારું. તો કે આપણે બીજું કાંઈ નહીં પણ સહેજ ઊંચા લઈ લઈ. ત્યાં વળી ધ્યાનાનંદ સ્વામીને એ હતા એ કે પણ સ્વામી હવે તમે ઊંચા લ્યો છો એના કરતાં અહીં થોડાક વચ્ચે લઈ લો, થવને પદિષણા થાય, હવે ફેરવો જ છો તાર સમજ્યા. અને શિવલાલભાઈ કે હવે સ્વામી તમે ગુણાતીતાનંદ સ્વામી ક્યાં આમાં કોઈ કમ છો, તમે થાપો તો અમારે જ લીલા લહેર છે એમ કરીને પછી ઊંચા લીધા ને સહેજ વચ્ચે લીધા. પણ અનુભવી પુરુષોનું એવું કહેવું છે કે પછી ભાઈબીજે જે તેજ અમુકને દર્શન થતા હતા એ નથી થયા. ચમત્કાર અને પ્રતાપ ચરણારવિંદમાંથી ઓછો નથી થયો. આજે એ ચરણારવિંદની પ્રદક્ષિણા કરનારાના સર્વે મનોરથો પૂરા થાય છે એ બોટાદના આજુબાજુના ભાવિક શ્રદ્ધાળુઓને પાકી ખબર છે. વાલા ભક્તો, આવી રીતે બોટાદમાં સત્સંગ અને મંદિર ધીમે ધીમે આગળ હાલ્યા અને ત્યારબાદ આ જ જગ્યામાં સંવત 1910-12 આમ 3 વર્ષમાં શિવલાલ શેઠે આ જે 10 ખંડની હવેલી બંધાવી અને એમાં હાલ મંદિરમાં જે આપણો સભા મંડપ છે અને ગોપાળાનંદ સ્વામી સભા મંડપ એવું કહે છે, 4 ખંડ વધ્યા છે એની વાત કરું છું. એ જ સ્થાનમાં જૂનું મંદિર ગુણાતીતાનંદ સ્વામીએ બનાવડાવ્યું અને પણે જે દક્ષિણાદાબાની મૂર્તિ હતી એ લઈ અને આ મંદિરમાં ઉગમણાબારની મૂર્તિ પધરાવી અને પ્રદક્ષિણા ફરે એવું હતું, 2 બારણા અત્યારે છે. અને એવી રીતે ત્યાં ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરતા અને સત્સંગ થયેલો એ બધું ગુણાતીતાનંદ સ્વામી કરાવ્યું અને ગુણાતીતાનંદ સ્વામી વારે વારે પધારતા અને કથા વાર્તા થતી. અને મંદિરની દક્ષિણાદી બાજુમાં હાલ જે આપણું નવું મંદિર બન્યું એના જે મોટા પગથિયા ચડવાના અને એ બાજુનો જે દક્ષિણાદ ભાગનો ત્યાં 5 ખંડ હતા અને 5 ઓલકોર. હવે એ 2 જે ખંડ હતા, જે પગથિયા છે, હનુમાનજી ડેરી છે, એ 2 ખંડ ભંડાર હતો, ભંડાર વગેરે, અને 3 ખંડમાં સંતો ઉતરતા અને પહેલા નીચલા ખંડમાં ધ્યાનાનંદ સ્વામી વગેરે સંતો રહેતા અને એની ઉપરના રૂમમાં શિવલાલ શેઠ પૂજા કરતા ને રહેતા, એ રૂમ એની ઉપર હતો અને ન્યા મહારાજ પૂજામાં પ્રત્યક્ષ આવતા. આ વાત કહેવા સારું મેં આટલો ઇતિહાસ તમને કીધો. હાલ પણ ત્યાં પ્રસાદીની જાળી પાટડો એક હતો એના ઉપર આ શિવલાલ શેઠની પ્રસાદીની જાળી છે એવું લખેલું. એ જાળી અટાણે જે આપણું ચરણારવિંદ વાળો જે 4 ખંડનો હવેલીનો ભાગ વધ્યો છે એની ઉપર નો માળ છે ત્યાં વિષ્ણુ સ્વામી એ જાળી પ્રસાદીની એમનામ ગોઠવેલી છે. અત્યારે અમે જોઈને આવ્યા. એટલે પહેલું દક્ષિણા બાજે ગોપાલ સ્વામી મૂર્તિ પધરાવી, પછી ગુણાતીતાનંદ સ્વામીએ એ જ ઉગમણા બારે પધરાવી, આ બીજી વાર એને પહેલું મંદિર કહો. પછી વાલા ભક્તો, બીજું મંદિર બજારમાંથી હરિકૃષ્ણ મહારાજના દર્શન થતા એમ થયું અને હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા. હવે એ મંદિર કોણે કર્યું? તો એ મંદિર ગઢપુરના મહાન સંત કે જેને શ્રીહરિએ સદગુરુ બનાવ્યા હતા એવા શામળિયા ચૈતન્યાનંદ સ્વામીના શિષ્ય ગઢપુરના કોઠારી ભક્તિવલ્લભદાસજી સ્વામી, જે ગઢડામાં 35 વર્ષ કોઠારી રહ્યા, એમના શિષ્ય પરમ પૂજ્ય જોગેશ્વર દાસજી સ્વામી હતા એમણે બોટાદમાં હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા, એ મંદિર કરીને ઓતરા દબાણના મુખે અને બારણું મૂક્યું ને બજારમાંથી હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય એવું કર્યું. અને તેનું સંવત 1990માં ખાતમુહૂર્ત કરેલું અને સંવત 1992માં વૈશાખ વદ હાતમે આનંદ પ્રસાદજી મહારાજના હાથે બોટાદમાં હરિકૃષ્ણ મહારાજ પ્રથમ બેઠા તથા ગણપતિ અને હનુમાનજીની પણ પ્રતિષ્ઠા કરી. આ પૂજ્ય જોગેશ્વર સ્વામી જ્ઞાતિય કુંભાર હતા. આ એક ઇતિહાસ જાણવા જેવો છે. જ્ઞાતિય કુંભાર હતા અને તે વખતે બોટાદમાં ભગવાનભાઈ લાધાભાઈ કુંભાર ખૂબ ધનાઢ્ય હતા અને સ્વામીના કહેવાથી તમામ ઉત્સવનો ખર્ચ એ કુંભાર ભક્તોએ તે દી આપેલો એ મંદિરમાં. આવી રીતે આ હરિકૃષ્ણ મહારાજવાળું મંદિર બીજું થયું. અને પછી હાલ જે મોટું જબર મંદિર બિરાજે છે એ બોટાદનું ત્રીજું મંદિર છે. એ ત્રીજું મંદિર સંવત 2047 સુદ પાંચમે એટલે કે ઈસવીસન 1991માં ભુજના મહાન વાત્સલ્ય મૂર્તિ પૂજ્ય ઘનશ્યામ જીવનદાસજી પુરાણી સ્વામીના હસ્તે પૂજ્ય વિષ્ણુ સ્વામીએ ખાતમુહૂર્ત કરાવ્યું. અને સંવત 2053ના વૈશાખ વદ હાતમ એટલે ઈસવીસન 1997માં પૂજ્ય વિષ્ણુ સ્વામીના અધ્યક્ષ સ્થાને આચાર્ય અજંદ પ્રસાદજી મહારાજના હસ્તે એમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમાં હનુમાનજીના મંદિરની આશરે 2 લાખ રૂપિયા જેટલી સેવા રમેશભાઈ રમણીકભાઈ વગેરે દોશી પરિવારે કરેલી. આ મંદિર થયું ત્યારે શિવલાલ શેઠ પૂજા કરતા એ હવેલીના ખંડો પાડી દેવામાં આવેલા ત્યારે એ ખંડો વ્યાઈ ગયા વાલા ભક્તો. પરંતુ હવે આપણે તે શિવલાલ શેઠની પૂજામાં ક્યારથી શ્રીહરિ પ્રત્યક્ષ પધારતા એ વગેરે પ્રસંગો જાણવા છે. કેવી રીતે એની પૂજામાં ભગવાન આવતા થયા એ સમજવા જેવી વાત છે. સ્વામી ગોપાળાનંદની કૃપાથી થયું આ કામ.
સ્વામી ગોપાળાનંદની કૃપાથી થયું આ કામ.
નિત્ય પૂજામાં પધારતા પોતે પ્રગટ ઘનશ્યામ.
નિત્ય પૂજામાં પધારતા પોતે પ્રગટ ઘનશ્યામ.
અરે પોતે પ્રગટ ઘનશ્યામ.
એક વાર ગોપાલ સ્વામી બોટાદ પધારેલા. સ્વામીએ પોતે પૂજા કરી લીધી અને પછી બેઠેલા એવામાં શિવલાલભાઈ પૂજા કરી અને સ્વામીના દર્શને આવ્યા. એટલે સ્વામીએ પૂછ્યું, શિવલાલ શું કરતા હતા? સ્વામી, પૂજા કરતો હતો. સ્વામી કે, મેં જોયો હતો તને પૂજા કરતા, પણ મેં તારી પૂજામાં ક્યાંય ભગવાન ભાળ્યા નહીં. મહાન સંતની વાત સાંભળજો કે શિવલાલ, તને પૂજા કરતા મેં ભાળ્યો હતો, પણ મેં તારી પાસે તારી પૂજામાં ક્યાંય ભગવાન ભાળ્યા નહીં. તમે કેવી રીતે પૂજા કરો છો? ત્યારે શિવલાલભાઈ કે હે સ્વામી, હું તો મહારાજની મૂર્તિઓ પધરાવીને માળા ફેરવું. સ્વામી કે, કાંઈ આહવન વિસર્જન કરો છો કે નહીં? અરે સ્વામી, મને કાંઈ એ મંત્ર આવડતા નથી. સ્વામી કે, એ મંત્ર બોલવાનું શીખવાડી દઉં હું તો મારા ભાગીને. શિવલાલ, આહવન મંત્ર બોલીએ એટલે ભગવાન પ્રત્યક્ષ પૂજામાં પધારે, અને વિસર્જન મંત્ર બોલીએ એટલે ભગવાન પાછા પૂજામાંથી આપણા અંતરાત્મામાં પધારે. માટે પૂજા કરવી હોય એણે આહવન વિસર્જન કરવું જોઈએ. શિવલાલ કે, સ્વામી શીખવાડી દો તારે કે કરશો અને તમે કોણ ન કરું. એટલે સ્વામીએ શિવલાલ ઉપર કૃપા કરી અને આહવન મંત્ર અને વિસર્જન મંત્ર શીખવાડ્યા.
ઉતિષ્ઠો તિષ્ઠ હે નાથ સ્વામી નારાયણ પ્રભો, ધર્મ સુનો દયા સિંધો, સ્વેષામ શ્રેય પરમ કુરુ. आगच्छ भगवन देवा स्वस्थानाथ परमेश्वर अहम पूजा करिष्यामि सदा त्वं सन्मुखो भव।
आहवन मंत्र छे, पूजा ने अंत्य जे विसर्जन मंत्र बोलवानो छे ए आ छे। स्वस्थानम गच्छ देवेश पूजा मादाय माम किम इष्ट काम प्रसिद्ध्यर्थम पुनरागमनाय च। आ विसर्जन मंत्र छे। आ मंत्र शिवलाल भाई ने गोपालानंद स्वामी शीखवाड्या। મંત્રના અર્થ કહું છું, ભગવાન શ્રી હરિની મૂર્તિઓ આપણા આસનમાં હોય તો એને આપણે આમ તાળી પાડી જાણે કે જગાડીએ છીએ, ઉત્તિષ્ઠ તિષ્ઠ હે નાથ, ઉઠો ઉઠો ઊભા થાઓ, હે પ્રભુ જાગો, સ્વામિનારાયણ પ્રભો, એમ ધર્મ સુનો એટલે ધર્મદેવના પુત્ર, દયા સિંધો એટલે દયાના સાગર, સ્વેષામ શ્રેય પરમ કુરુ, હે પ્રભુ મારું તમે પરમ શ્રેય કરો, ઉઠો। આટલું કહ્યા પછી મૂર્તિઓ સ્થાપન કરીએ અને પછી એમ કહીએ કે આગચ્છ ભગવન દેવ, હે ભગવન હે દેવ, આગચ્છ એટલે કે આવો આવો, સ્વસ્થાના તમારા સ્થાનમાંથી અત્રે મારી પૂજામાં આગચ્છ એટલે પધારો પરમેશ્વર, અહમ પૂજા કરિષ્યામિ હું તમારી પૂજા કરીશ, સદા ત્વમ સન્મુખો ભવ તમે હંમેશા મારે સામે બિરાજો। આ આહવન મંત્રનો અર્થ છે। પૂજા કરી રહ્યા પછી વિસર્જન મંત્ર બોલીએ ને એનો અર્થ કહું, પૂજા થઈ જાય ને પછી એમ કહેવાનું, સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામ આદાય મામ કિમ, આ મારી પૂજાને ગ્રહણ કરીને હે પરમેશ્વર હવે તમે તમારા સ્થાનમાં પધારો, સ્વસ્થાનમ ગચ્છ, આ ગચ્છ એટલે આવો ને ગચ્છ એટલે જાઓ। પાછી એક વાત સરસ કરે છે, ઈષ્ટ કામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ, હે ભગવાન મારા મનોરથને મારા પ્રિય કાર્યને સિદ્ધ કરવાને માટે પાછા તમે ફરી વાર પધારવા માટે પધારો। મસ્ત વાત, પુનરાગમનાય ફરીને આવવા માટે જાઓ, જાઓ એટલે કાયમના વળામણા નથી, પુનરાગમનાય પાછા તેડાવું ત્યારે આવજો મારું ઈષ્ટકામ કરવા માટે। આ છે વિસર્જન મંત્ર। દરેક પૂજા કરનારાએ આ બંને મંત્રો શીખીને બોલવા જોઈએ। હવે પણ માણા હોય ને ભાઈ ભાઈ કોઈ ગઢા બુઢા ન આવડે તો મેં કીધું એ ગુજરાતી તમારે વાપરવું, આવો પ્રભુ આવો મારી પૂજામાં પધારો, એટલે આવી જાય ભગવાન। કઈ સંસ્કૃતનો ભગવાનને શોખ નથી, ગમે તે ભાષામાં ભાવથી બોલાવીએ એટલે ભગવાન આવે, મૂળ વાત એ છે। શિવલાલ શેઠને સ્વામીએ આવું તો શીખવાડ્યું પણ સ્વામીને હેત બહુ, એટલે હારે હૈયાને આશીર્વાદ આપ્યા કે આ તું કરીશ ને એટલે ભગવાન આવીને બેસે તારી પૂજામાં। વાત અહીં છે, આખી મુદ્દો અહીં છે, સંત વચનથી જો કરીએ નાનું મોટું કાંઈ કામ, એજી સંત વચનથી જો કરીએ નાનું મોટું કાંઈ કામ, લાભ થાય છે સદ્ય ઘણો મળે પ્રગટ ઘનશ્યામ, તત્કાળ ઘણો બધો લાભ થાય ને પ્રગટ ભગવાન મળે સંત વચનથી જો કરીએ તો, સંતની વાત માનીએ તો અને સંતે દીક્ષિત કરેલું કરીએ તો બહુ ફાયદો બહુ ફાયદો। તમારી મેળે તમે રોજ 25-50 હો માળા ફેરવો એ વાત જુદી છે અને સંતે કીધું ને ફેરવો એ સંત દીક્ષિત કહેવાય એ વાત આખી અલગ થઈ ગઈ। એમાં સદ્ય ફળ મળે ને ઘણું મળે, પ્રગટ ભગવાન મળે। બસ પછી શિવલાલ ભાઈ તે દિવસ ને તે વાર વારમાં પૂજા કરવા બેઠા ને આવન મંત્ર બોલ્યા, ત્યારથી ભગવાન સ્વામિનારાયણ એની પૂજામાં પ્રત્યક્ષ પધારતા હતા। અદ્ભુત વાત છે। હવે એક બોધપાઠ શીખવા જેવો છે, पूजा मानव बोलवू आह्वान मंत्र करिए पछी विसर्जन मंत्र बोलिए त्या सुधी वच्चे बीजी व्यवहारिक बाबत कई बोलवी नहीं। पूजा में न बोलवू एटले कीर्तन न बोलवू एवं नहीं, व्यवहारिक बात कई न करवी। पूजा मानव बोलवू कदी व्यवहारिक काय, एकाग्रता जो तूटे तो श्री हरि चाल्या जा। पछी विसर्जन मंत्र नी वाट न जोता। हा विसर्जन मंत्र बोलो न बोलो व्याज जाय, माटे पूजा करनाराए एकाग्रता थी मौन व्रत राखी महाराज मां ध्यान राखी पूजा करवानू शीखवू। प्रसंग एवो बन्यो, शिवलाल भाई एक वार पूजा करवा बैठा छे। आम तो रोज जरे पूजा करवा बेहे त्यारे संतो दर्शने आवता। एक दिवस एवं बन्यो, रामानुजानंद ने ध्यानानंद वगैरह संतो शेषनी पूजाना दर्शन करवा आव्या छे, परंतु पूजा अर्जिक थई हशे एमां कंईक अगत्यनुं काम हशे એટલે શિવલાલભાઈનો એકાદો વાણોતર કે કોક આવ્યો અને ચાલુ પૂજામાં શિવલાલભાઈને કંઈક પૂછ્યું એટલે શિવલાલભાઈ એને કંઈ વાત કરી એટલે મહારાજ પૂજામાંથી વિયાઈ ગયા। મહારાજ પૂજામાંથી જતા રહ્યા એટલે સંતો જે બેઠા હતા ને એ ઊભા થઈને હાલતા ત્યાં। શિવલાલભાઈના મનમાં એમ થયું કે આ સંતો પૂજામાં વચ્ચેથી ઉઠીને કેમ વિયાઈ ગયા। પટપટ પૂજા પૂરી કરી, પછી સંતો પાસે આવ્યા। હે સંતો, પૂછી શકો? પૂછો ને કે આજ અડધી પૂજાએ તમે કેમ સંતો ઉઠીને વૈયા ગયા, કાંઈ અગત્યનું કામ આવ્યું તું? સંતો કે અમારે કાંઈ કામ નહોતું આવ્યું, તમારે ઓલું વચ્ચે અગત્યનું આવી ગયું ને એમાં અમે ઉઠીને વૈયા ગયા। એટલે તમે તો રોજ પૂજા પૂરી થાય ત્યાં સુધી બેસો છો ને, ત્યારે રામાનુજ સ્વામી બોલ્યા કે તમે પૂજામાં મૂર્તિઓ પધરાવી શિવલાલભાઈ આહવન મંત્ર બોલો ને એટલે પ્રત્યક્ષ મહારાજ આવે છે, એના અમને દર્શન થાય છે, એટલે અમે પ્રગટ પુરુષોત્તમના દર્શન કરવા માટે તમારી પૂજામાં પૂજા પૂરી થાય ત્યાં સુધી બેહી છીએ। કાંઈ 9 લાખ રૂપિયાના આશામી ભગા શેઠના કુંવર છો એટલે નહીં, અમે તો ભગવાન હારું તમારી પાસે બેહીએ। ભગવાન વૈયા ગયા પછી અમારે શું કરવા બેહવું જોઈએ? કે પણ સ્વામી આજ ભગવાન ઠેઠ સુધી ન રહી એનું કારણ એ કે તમને ઓલો ન વચમાં આવ્યો હતો, પૂજામાં તમે વાત કરી ખરું એટલે ભગવાન વિયા ગયા। આવી વાત છે, લ્યો સમજવા જેવી છે। ખરેખર આપણી વૃત્તિઓ ભગવાનમાંથી બહાર જતી રહે તે મહારાજને ગમતું નથી। આખો દિવસ તો નો વૃત્તિઓ રહેતો કાંઈ નહીં, પણ કમસે કમ પૂજા કરીએ ત્યાં સુધી તો ભગવાનમાં મન પોરોવીએ એટલું તો શીખી આ સત્સંગમાંથી। રામાનુજાનંદ સાંખ્યાનંદ વગેરે કહે છે કે મહારાજ જતા રહ્યા એટલે અમે ઊભા થઈને હાલતા થયા। આ વાત સાંભળીને શેઠ ઊંડા ઉતરી ગયા। પ્રસંગ વાંચતા એવું સ્પષ્ટ થાય છે કે શિવલાલભાઈ શેઠની પૂજામાં મહારાજ આવતા હતા પણ એને દેખાતા નહોતા। વાત એવું સ્પષ્ટ કરે છે, દેખાતા હતા આ સાધુ સંતોને, કદાચ એ સાધુ સંતોની પૂજામાં પ્રત્યક્ષ ભગવાન નહીં આવતા હોય અને શિવલાલ શેઠની પૂજામાં ગોપાલ સ્વામીના આશીર્વાદથી આવતા હશે, પણ શેઠને દેખાતા નથી ને આની પૂજામાં આવતા નથી એવી રીતનો પ્રસંગ દેખાય છે। એટલે સાધુ પટપટ પૂજા કરીને શેઠ પૂજા કરીને આહવન મંત્ર બોલે તે આવી જાય, પણ શેઠને દર્શન નથી એ આ વાત કહે છે, નહીંતર શેઠને પૂછવાનું રહે જ નહીં કે કેમ અડજેત વિયા ગયા। સંતોએ કીધું કે ભગવાન હાલ્યા ગયા એટલે અમે હાલ્યા, ત્યારે શેઠ ઊંડા ઉતરી ગયા કે હવે પછી છે ને આ ભૂલ કોઈ દી કરવી નહીં, ચાલુ પૂજાએ બોલવું નહીં, એકાગ્રતા પૂર્વક પૂજા કરવી। આવો શિવલાલભાઈએ દ્રઢ સંકલ્પ કર્યો અને આપણે કરો બીજો હું
એ જી બોધામાંથી શીખવો
અને સુધારવી નિજ ભૂલ, પૂજા કરતી વખતે બેસી રહેવું હરિમાં ડૂલ,
ભગવાનમાં ડૂબી જાઉં.
પૂજા એટલે આપણું શ્રીહરિ સાથે એકાંત, પૂજા એટલે આપણું શ્રીહરિ સાથે એકાંત. જેમ સેવે કોઈ ભાવથી, જેમ સેવે કોઈ ભાવથી નારી પોતાનો કાંત.
પૂજા એટલે આપણું પરમેશ્વરની સાથે ઘડી બે ઘડીનું મિલન, એકાંત. અને એકાંત ભગવાનની સાથે આપણે દિવસમાં ક્યારેક તો કરવું જોઈએ ને, ઘડી બે ઘડી ભગવાનની સાથે એકાંત સેવીએ, વાતો કરીએ, દર્શન કરીએ, તો અંતરમાં ટાઢું રહે. નહીતર આ વ્યવહાર સંસારને છોકરાને કુટુંબ ગાંડા કરી નાખે એમ છે.
આ શિવલાલ શેઠની વાત આખા સત્સંગમાં પ્રસિદ્ધ છે, અને હવે પછીની એક વાત આપણે એક એક વાત શીખવા જેવી છે. ગત રવિ સભામાં પણ મેં એક એક વાત ઉપર વજન આપ્યો, તો આજે કહું છું, હવેની વાતમાં એ શીખવા જેવું છે કે ભગવાનને, ભગવાનના સંતો ભક્તોને અર્થે જે વપરાણું એટલું જ સાચું. એ પાઠ હવે શીખો. જુઓ, એક દિવસ શિવલાલભાઈ ધ્યાનમાં બેઠા છે, અને કોઈ ઘરનું માણસ ઘીનો ઘડો લઈને દાદરો ઉતરતા પડ્યા, ઘીનો ઘડો ફૂટી ગયો, ઘી ઢોળાઈ ગયું. ભગા જોશીએ દોડીને ત્યાં આવીને જોયું, હૃદય ખીન થઈ ગયું, અને ખીન હૃદયે ધ્યાન કરતા હતા શિવલાલભાઈ, ત્યાં આવીને બોલ્યા, શિવા શિવા, આ જોતો ખરો ઘી ઢોળાઈ ગયું. એટલે તરત શિવલાલભાઈએ કહ્યું, એમાં બાપુ શા માટે ઉકળો છો, બહુ ઢોળાઈ ગયું તો. બહેનોના લગ્નમાં 20 ઘડા ઢોળાયા, તેની ભેગું આ એક ઘણો ગણી લ્યો, 21. અરે બેટા, એ તો માણસો જીમ્યાતા માણસો. શિવલાલ કે, એમાં કોઈ ભગવાનનો ભગત હતો? ઝાપટ માર્યો. ભગા જોશીનું ગણિત એવું છે કે એ ઢોળાઈ ન ગયું કહેવાય કેમ, જે એ તો માણસો જીમ્યા. પણ શિવલાલભાઈની દ્રષ્ટિ કાંઈક જુદી છે, એણે બાપાને ક્રોસિંગ કર્યું કે એમાં કોઈ ભગવાનનો ભગત હતો? શિવા તું કહેવા શું માગે છે? હરિ હરિજનને અર્થે જે જે વપરાણું હોય તેને જ સાચું જાણવું, બીજું વલોવ્યું તોય. તોય એટલે પાણી, પાણી વલોવ્યે જ માખણ નીકળે. એ બાપા, ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે જે વપરાણું હોય એને જ સાચું જાણજો, બાકી પાણી વલોવ્યું એમ સમજવું. આવો ઉપદેશ શિવલાલભાઈએ એના બાપા ભગા જોશીને આપ્યો. બાપા પછી એક શબ્દ બોલ્યા નહીં, 20 ભેગો 21માં ઘડો ગણી નાખ્યો. સમજાય છે? ઘણા માણસો તો છે ને, પોતાની નાચ જાતને હગાવાલાને જમાડીને જાણે અક્ષરધામ હાથમાં આવી જાય એમ પૂન માગે છે. એટલે ભાઈ, નાચ જમાડે પૂન થતા છે, ભગવાનનો ભગત જમે તો પૂન થાય. હવેની વાત એક એક વાત શીખજો. હવેની વાત ધ્યાનમાં જ માલ છે એવી શિવલાલભાઈની છે. સ્વામી ગોપાળાનંદની કૃપાથી પામ્યા જ્ઞાન, શિવલાલ જ્ઞાન ધ્યાનમાં થયા અતિશય મહાન. 4.5 કલાકનું કરતા શિવલાલ ધ્યાન, આંખો ફાટી જાય એવું કામ છે. રોજ 4.5 કલાક ધ્યાનમાં બેહતા. 4.5 કલાકનું કરતા શિવલાલ ધ્યાન, મોટા સંતની કૃપાથી રોજે નક્કી નિદાન. માટે આ બોટાદની ભૂમિને વંદન કરું છું કે અહીંયા આવા ભક્તો થયા. ઘણું કઠણ છે ધ્યાન કરવું. અદ્ભુત પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણના ધ્યાનમાં શિવલાલભાઈ તલ્લીન રહે છે. આટલો આટલો વખત ધ્યાનમાં બેસે, આવું એનું જીવન જોઈને એના બાપાને બહુ આશ્ચર્ય થતું. બીજાને થતા થાય, એના બાપાને પોતાને થતું. યજ્ઞજી તો ભગા દોશી કે, હે શિવલાલ બેટા, બેટા મને તારા જેટલી ધ્યાનમાં એકાગ્રતા નથી આવતી, એનું શું કારણ છે? આવો પ્રશ્ન કર્યો, તારા જેવી મને આમ ધ્યાનમાં બહુ મજા નથી આવતી એકાગ્રતા, આનું કારણ શું છે? શિવલાલભાઈ કે, બાપા હજી તમારો જીવ વ્યવહારમાં વધુ પરોવાયેલો છે. હું કીધું કે બાપા તમને વ્યવહારનો લોહવાટ બહુ છે એમ કહું છું, તેથી ધ્યાનમાં તમારો જીવ લાગતો નથી. ત્યારે ભગવ દોશી કે, હે બેટા મને તારા જેવું ધ્યાન શીખવાડીને હાલને શીખવાડી દે. ત્યારે શિવલાલે કહ્યું, શીખવું જ છે? હા હા શીખવાડ. તો સાંભળો બાપા, હું ધ્યાનમાં બેસું ત્યારે દુનિયાનો પ્રલય કરું. એટલે ભગવ દોશીને મજા આવી, કાંઈ વાંધો નહીં હું હવે કરીશ. પછી બાપા સાંભળો જ ખરા, દુનિયાનો પ્રલય કરવું એમાં બોટાદ આવે કે ન આવે? તો કે આવે. એટલે બોટાદનો પ્રલય કરું, પછી આપણી પેઢીઓ આવે કે ન આવે? તો કે દુનિયાનો પ્રલય, હા હા આવે. એટલે એનો પ્રલય કરું, પછી રૂપિયાનો પ્રલય, પછી હવેલીનો પ્રલય, હે હવેલી હોતી ને તો હવેલી, પછી હગાવાલા, પછી બાપા તમારો પ્રલય કરું, અને પછી મારા આ દેહનો પ્રલય કરું. આમ તમામને બાળી જાણ્યાનો રાખનો ઢગલો થયો છે, અને એની ઉપર બેસીને બ્રહ્માકાર થઈને ધ્યાન ધરું છું પિતાજી, તેથી બધું ભૂલાઈ જાય છે, અને 4.5 કલાક કાં જાય છે એની ખબર નથી રહેતી, મહારાજની મૂર્તિમાં મન તલ્લીન થઈ જાય છે. આ સાંભળતા જ ભગા શેઠ ગભરાણા કે, દુનિયાનો પ્રલય થાય ત્યાં સુધી વાંધો નહીં, પણ આ લેલો હેઠે આવે. એ કે, ભાઈ છે ને આ બધું કઠણ છે કે, સમજાણું સમજણે કરીને બાળવાની હિંમત ન આલી, અને બોલી ગયા, શિવા આ તારું ધ્યાન તારી પાસે રાખ, મારે શીખવું ન છે. પછી ગયું છે ને વાત, હું લંડનમાં એક મંદિરમાં કથા કરતો હતો, મારી સામે એક કચ્છી બાપા બેઠા હતા. હા, એટલે મેં એક વાત કરી, કીધું બાપા આ દુનિયા કોની? લ્યો સ્વામી, એટલી તમને નથી ખબર? મેં કીધું, નથી ખબર બાપા, ભગવાનની દુનિયા. સારું સારું બાપા. મેં કીધું, પછી બાપા દુનિયા ભગવાનની બરોબર? તો મેં કીધું, તમારું આ લંડનમાં કાંઈ છે? મને કહે, સ્વામી એક મકાન છે. તો મેં કીધું, બાપા આ લંડન દુનિયામાં આવ્યું બારું? મને કહે, દુનિયામાં આવ્યું. તો મેં કીધું, દુનિયા ભગવાનની, તો મકાન તમારું કેવી રીતે હોય? મને કહે, લે તો મારું ન કહેવાય. મને કહે, તો મને કહે ભગવાનનો જવા દો. પછી ફરીને મેં પ્રશ્ન પૂછ્યો, મેં કીધું, બાપા હવે તમારું શું રહ્યું? મને કે, હવે તો શું રહ્યું? મને કે, આ દેહ મારો. એટલે મેં ફરીને સવાલ કર્યો, મેં કીધું, બાપા આ દેહ દુનિયામાં આવ્યો કે બારો? મને કે, દુનિયામાં. મેં કીધું, દુનિયા ભગવાનની, તો આ દેહ એમાં નવ્યો ગયો? મને કે, લે તમે જ મને કે દેહ કાઢ્યો. મને કે, હવે દેહ મારો નહીં તો દુનિયા ભેગો ભગવાનનો. મેં કીધું, હવે તમારું શું રહ્યું બાપા? મને કે, આત્મા રહ્યો. હવે આત્મા મારો, પણ બાપા એ દુનિયામાં ન આવ્યો? મને કે, એ આવ્યો. મને કે, હાવ ગયો હું હાવ. બસ મને મને કે, મારું કાંઈ નહીં. મેં કીધું, તારે આજ સમજવાનું છે, આપણું કાંઈ હતું નહીં ને છે નહીં, એ જેથી સમજાય તેથી મુક્તિ મળી જાય, બાકી મળે એમ નથી. ગમે એમ આંચકા મારીએ તોય, હું ટળે હરી ઢુંકડા તે ટળાય દાસે રે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ પાસે રે. હું ટળે હરી ઢુંકડા, અહમ શૂન્ય થવું પડે ને, બહુ સમજવા જેવું છે આ ટૂંકું ટચ, પણ અહમ મમત્વ જાતું નથી. અને મહારાજે કહ્યું કે અહમ મમત્વ એ જ ભગવાનની માયા છે, એ માયા જેણે ટાળી એ ભગવાનની માયાને તરી ચૂક્યો. પૂર્વે જે ભક્તો થયા છે એમણે ભગવાનની આગળ એ જ માગ્યું છે કે, હે પરમેશ્વર, હે દીનબંધુ, અહમ મમત્વ રૂપ માયા થકી મારી રક્ષા કરજો, તમારી ભક્તિ દેજો, અને અહમ મમત્વ રૂપ માયાને જે તર્યા હોય એમને વિશે મને હેત દેજો, સમાગમ દેજો, એમનું મનાજો, એ કેમ થાજો. આવું માગવું મહારાજ કહે છે, અદ્ભુત વાત છે. એ જી સૌથી કઠણ જાણજો ધર્મ હરિ નું ધ્યાન, એ સૌથી કઠણ જાણજો ધર્મ હરિ નું ધ્યાન, છેલ્લો જન્મ કરવા તારે કરવું પડશે જ્ઞાન. અરે ધ્યાન એવું તે કરતા ભૂલતા દેહનું ભાન, બ્રહ્માકાર તે થયને રહેતા મૂર્તિમાં ગુલતાન. વાવા, અરે મહિમા એવો જાણતા શ્રીહરિનો મહાન, સાચો આનંદ મૂર્તિ તેથી રહેતું તેનું જ તાન. શિવલાલભાઈના અંતરમાં ભગવાનનો અતિ મહિમા હતો અને એને એવું પાકું સમજાઈ ગયું હતું કે મારો સાચો આનંદ મહારાજની મૂર્તિ છે, એટલે એની વૃત્તિ મૂર્તિમાં રહેતી હતી. આપણને હજી બીજે સુખ મનાય છે, આનંદ મનાય છે, એટલે મન ત્યાં ભાગી જાય છે. વાત આવી છે આ ધ્યાનનો પાઠ ભીણ્યા આપણે. હવે શિવલાલભાઈ પાસેથી એક પાઠ શીખવા જેવો છે દરેક હરિભક્તો. એવો આ ધ્યાનનો તો અમારે, પણ હવે આવે હરિભગતને ખાસ શીખ્યા જેવો છે. મોટા સંતની પાસળે જતા નહીં ખાલે હાથ. શિવલાલભાઈનો આ નિયમ હતો, કોઈજી સંતને દર્શને જ્યારે જાય ત્યારે ખાલી હાથે ન જાય, કાંઈક લઈને જાય. મોટા સંતની પાસળે જતા નહીં ખાલી હાથ, કાંઈક ને કાંઈક રાખતા સંતને દેવા જેવું સાથ. સંતને આપવા જેવું કાંઈક ને કાંઈક હારે રાખતા. લેતા રાજીપો સંતનો વારે વારે તે અપાર, હતો શિવલાલ શેઠને એવો સંતો ઉપર પ્યાર. શિવલાલભાઈ જ્યારે જ્યારે સંતો પાસે જાય ત્યારે ખાલી હાથે ન જાય, એટલે ન જાય. એ વખતમાં શિવલાલભાઈને એક અંગ હતું, છાપખાના હતા નહીં ને, ત્યારે ઘેરે લૈયા રાખી વચનામતો તથા કીર્તન વગેરેના ચોપડા તૈયાર કરાવતા અને સંતોને આપતા. સંતો બહુ રાજી થતા, આને ગ્રંથ દાન કહેવાય. આમ સંતોનો ખૂબ રાજીપો લીધો. બંને દેશના સંતો જ્યારે ગઢપુર દર્શને આવે ત્યારે કારિયાણી, સારંગપુર, કુંડળ, લોયા વગેરેની પંચતીર્થી શિવલાલભાઈ કરાવતા સંતોને. અને આ બધા સંતો ફરતા ફરતા વચ્ચે બોટાદ તો અવશ્ય આવે, અને જ્યારે સંતો બોટાદ આવે ત્યારે શિવલાલ શેઠને તો ગોળના ગાડા આવ્યા. સૌ સંતોને પ્રેમથી સીધું સામાન વગેરે વગેરે આપતા અને ભાવથી સંતોની સેવા કરતા, અને એમાંય મન ધાર્યું નહોતા કરતા. સંતોને ગમે એમ. હવેનો પ્રસંગ બહુ સરસ છે. મન ધાર્યું કરતા નહીં ને રાજી કરતા સંત, મનમાં એવું જાણતા તો જ રાજી થાય ભગવાન. મનમાં એને પાકી ખબર હતી, મન ધાર્યું મૂકીને સંતના વચનમાં ભળીએ તો જ ભગવાન રાજી થાય. સંતમાં ગુણો ગોતતા અવગુણ ન લેતા જરાય, ગુણો ગોતવાની ટેવ હતી, અવગુણ ખોતરવાની નહીં. એ જી સંતમાં ગુણો ગોતતા અવગુણ ન લેતા જરાય, સરળ થઈને વર્તતા કોટિપતિ હતા છતાંય, કરોડોપતિ હતા છતાંય સરળ થઈને જીવતા. એ જી મોટા સંતની દ્રષ્ટિથી જીવના બંધન જાય, એટલે શિવલાલ સંતને રાજી રાખતા સદાય. અરે સ્વામી ગુણાતીતાનંદજી સાથે હતી બહુ પ્રીત, ગુણાતીતાનંદ સ્વામી સાથે શિવલાલભાઈને બહુ પ્રેમ હતો. સ્વામી પરીક્ષા કરતા એને ઘડવા સારું અમિત, મિત પરીક્ષા નહોતા કરતા, અમિત એટલે બહુ ઝાજી. શિવલાલને ઘડવો તો બરોબર, એટલે સ્વામી બહુ ઝાઝી પરીક્ષાઓ શિવલાલની લે છે. સ્વામી વઢતા વારે વારે અન કરતા બહુ અપમાન, અબજો પતિનો દીકરો તોય માન તો ભાગ્ય મહાન.
વઢાય નહીં તો અપમાન કરે, તોય પોતાને ભાગ્યશાળી માને છે કે મારા કેટલા ભાગ કે સ્વામી મને વઢે. કેટલું હેત હશે તાર વઢતા હશે, નહીતર મને બોલાવે શું કરવા, એને હું પડી હોય મારી. આવી શિવલાલ શેઠને સમજણ હતી. લ્યો આવા નો નીકળે ઓ જાજા, ખોલી ખોલીને ખોલ્યું ખરા ખપવાળાની ખોટરે, જેને ન જોઈએ જાળવા સુણી સમજે સીધું ચોટરે. એકવાર જૂનાગઢ ગયો તો અને સાધુ મને દરિયે દર્શને લઈ ગયા હતા, તે હું ત્યાંના સાધુની ગાડીમાં બેઠેલો ને સાધુ પછી વાતે વળી ગયો અને મને કે ઓલ્યાને તમે ઓળખો? મેં કીધું આ નામાંકિત હરિભગતના નામ લઈને વાત કરતા નામાંકિત મોટા મોટા ઓળખો? મેં કીધું આ મને કે કઈ, મેં કહો. મને કે એને 20 વર્ષથી અમે સાચવીશ, 20 વર્ષથી કાચના વાસણને જાળવીને રાખીએ ને એમ એને સત્સંગમાં મેં રાખીશ કે. મેં કીધું ઓ બાપરે. પછી મને કે ઓલાને ઓળખો? મેં કીધું ઓળખ્યા. એને 35 વર્ષથી સાચવીશ સ્વામી, 35 વર્ષથી જાળવી છે, તઈ મંદિર આવે છે ને હરિભગત થઈને મોરી બેહીને જાજી સેવા હું લખાવે છે. મને કે 35 વર્ષથી સાચવીશ, પાણીને પરપોટાને સાચવે એમ સાચવીશ. લ્યો હા હા હા, જેને ન જોઈએ જાળવા એને હાચવા ન પડે, સુણી સમજે સીધું ચોટ, ખોલી ખોલીને ખોલ્યું ખરા ખપવાળાની ખોટ. શિવલાલ ક્યાંથી કાઢવા અને ગુણાતીતાનંદ ક્યાંથી કાઢવા બાબા, આ તો વાત જ જુદી છે. સમૂહ સમજે શોધતા એવા જોતા જાજા નવ જડે રે, જેને ન આવડે અવળું લેવા વણ તોળી વિપત જો પડે રે. 64 પદી. સમૂહ સમજે શોધતા એવા જોતા જાજા નવ જડે, જેને નો આવડે અવળું લેતા વણ તોળી વિપજ્જો પડે. સમજ્યા? અપાર વિપત્તિને નબળા ગમે એવા દેશકાળ આવી જાય પણ અવળું ન લેવું એટલે ન લેવું એટલે ન લેવું. સાંભળ્યું તમે? ન અવળું લે એવા મળે નહીં બાપા, બહુ અઘરું છે, બહુ અઘરું. એવા જન જગતમાં જાણો ઘર ઘર ગણા નો હોય, નિષ્કુળાનંદ કે પરમાણો સાચા સંત કાવે સોય. રામચંદ્ર ભગવાને લક્ષ્મણને કીધું કે હું મૃગ પાછળ જાઉં છું, તું અહીં રહેજે, જોજે તારી ભાભીના મૂકીને ક્યાં આગો પાછો થાયશ નહીં. બોલા મારી છે રામ જેવો અવાજ કરીને બૂમ પાડી દોડજો લક્ષ્મણ, હું એ વિપત્તિમાં છું. એટલે સીતા અકળાણા લક્ષ્મણને કે જાઓ જાઓ જાઓ. લક્ષ્મણ કે ચિંતા કરો માં, મારા ભાઈને કોઈ કાંઈ કરી શકે એમ નથી આખા બ્રહ્માંડમાં. સમજ્યા? હું તમને છોડીને નહીં જાઉં, હું અહીં નહીં રહીશ. ત્યારે સીતાજીને હવળું ન પડ્યું. એ કહે છે તારે મને છોડવી જ નથી લાગતી, હે કે મરી જાયશ પણ તારા હાથમાં નહીં આવું. લ્યો આવું થયું. લક્ષ્મણને બહુ દુઃખ લાગ્યું. માણા ઘણી વખત અવળું એટલે શું કરો, લક્ષ્મણજી ગયા નહીં એમાં અને અવળું પડ્યું. એટલે લખ્યું કે જેને ન આવડે અવળું લેતા બાપા વણતોળી વિપજ્જો પડે. ગમે એવી મુશ્કેલી આપણે અવળું ન લે, આપણે ક્યાંક ભીમ આવી જાય ને એટલે આડું નવળું બોલવા માંડીને કાંઈક ખીજાવા માંડીને કાંઈક હું દાન હવળા સંકલ્પ કરી નાખી બોલો, પછી પસ્તાઈ અરે રે મને આમ થઈ ગયું તેમ થઈ ગયું. પણ તો થોડીક તો ધીરજ રાખ બાપા. ગજબની વાત છે. શિવલાલભાઈ જેવા થવું બહુ કઠણ છે. ગુણાતીતાનંદ સ્વામી શિવલાલભાઈનું સભામાં અપમાન કરતા, બીજા સાધુ કરતા, છતાં શિવલાલભાઈ હસ્તે મુખે સહન કરતા. હો પોતામાં કોઈ કાંઈક ખોટ ખામી હોય તો શિવલાલભાઈ વિચારી નિજ દર્શન કરી પોતાની ભૂલ તરત ત્યાગી દેતા. સમજાણું? ઉપદેશામૃતમાં ગુણાતીતાનંદ સ્વામી કહે છે આજ તો છોકરો સત્સંગી થાય ત્યારે રાજી થાય એના બાપા. સમજે? હા સ્વામી પાસે લાવે કાને ભગત બનાવી દો. સ્વામી કહે એકને તમે મોણ હાકર ખવડાવીને સત્સંગી કર્યો, બોલો રોજ એનો બાપો લાવે ને કાયમ હાકર દે મણ ખાજી ત્યારે હરિભગત થયો કે. આવું છે. એક જણને હોપારીનું બંધાણ છોડાવ્યું કે શિવલાલભાઈ હોપારીનો કટકો ખાતા હતા. તે સભામાં બેસીને એમાં આત્માનંદ સ્વામી વાતું કરતા હતા અને શિવલાલભાઈ સાંભળતા. એમાં મોઢામાં કટકો હોય છે અને વારે વારે કટકટ થતું સાંભળીને
ભાયતમાનંદ સ્વામી કે આટલામાં કૂતરાની પેઠે કોણ હાડક્યું કરડે છે? તેને આમ તો ખબર તો પડે જ ને આ ખાય છે એમ, તોય આવી ઝાપટ મારી બોલો. એટલે બીજા બધા સત્સંગીઓ શિવલાલભાઈ સામું જોઈને દાંત કાઢે, શિવલાલભાઈનું અપમાન થયું. એટલે એમ ઘણ કૂતરાની પેઠે કે હાડક્યું કરડે, આવું બોલ્યા સાધુ. સાધુનું કાંઈ ઠેકાણું કેવું બોલે? બોલે, પણ શિવલાલભાઈને ખોટું નથી લઈ ગયું, આપણે હોત તો મરી ગયા હોત. શિવલાલભાઈ આ વાત સાંભળી બોઠા તો પડ્યા જરાક, તરત ઊભા થયા ને બહાર જઈ કટકો થૂકી નાખ્યો અને જિંદગી ભર હોપારી ન ખાવી એવું અમારી પાસે આવી નિયમ લીધો. કોણ કહે છે? ગુણાતીતાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી કે પછી મારી પાસે આવ્યા અને જિંદગીમાં હવે હોપારી નહીં ખાવું એવું નિયમ લઈ લીધું. પણ ભાયાત્માનંદ સ્વામીનો અવગુણ ન લીધો, હોપારી કાઢી. બોલો, તે વઢીને કહે તોય ગુણ લે એવા થોડા. કોણ બોલ્યું? ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે વઢીને કે તોય ગુણ લે એવા શિવલાલભાઈ જેવા થોડા. જો એને ગુણ લીધો એ જી ખોટ પોતાની ખોળવી રાખવું નિજ દર્શન, નહીં તો દોષો વકરે ભારે કરે જીવનું પતન. સમજી? ખોટ ટાળવી હો અને કરવું નિજ દર્શન, નહીં તો દોષો વકરે ભારે, વકરી જાય દોષો સત્સંગી હોય તોય, અને કરે જીવનું પતન. મોટા માણસને સભા વચ્ચે ટોકવું અને તે ટોકણી સહન કરવી એ બહુ કઠણ છે. નાના ટોકો તો વાંધો ન આવે, પણ સત્સંગમાં મોટો થઈ ગયો, જૂનો થઈ ગયો, ત્યાગીમાં જે મોટો ને જૂનો હોય એને કહેવાય નહીં, ભૂકા બોલી જાય, ઘણું એને કઠણ પડે. પણ નાની ભૂલને હસતા મોઢે સ્વીકારે, સભા વચ્ચે હો અને સહન કરે, તે જ સંપૂર્ણ નિર્દોષ બની શકે છે, મુક્ત દિશાને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ મોટાભાગના માણસો લોક મોટાએ વ્યવહાર કુશળતા વિદવત્તા કે ભજન ભક્તિમાં અમુક કક્ષાએ પહોંચે પછી તેનું અપમાન કરાય નહીં. આ અભિમાન ભગવાન ને ભગવાનના ભક્તોમાં ગૌણતા આણે છે, પછી નિજ દર્શન નથી થઈ શકતું. તેથી નાની ખામીઓ પણ મોટા સ્વરૂપો ધારણ કરી મોક્ષના માર્ગમાંથી આપણને પછાડી દે છે. માટે મોટા પુરુષે બતાવેલી નાની બાબત પર પણ સંપૂર્ણ ધ્યાન આપી શિવલાલભાઈની જેમ તેનો ત્યાગ કરતા શીખવું. શીખવું બાપા, વઢીને વાતો કરતા હતા સ્વામી ગુણાતીતાનંદ. સાંભળજો, એ જી વઢીને વાતો કરતા હતા સ્વામી ગુણાતીતાનંદ, શિવલાલ શેઠને મનમાં તોય આવતો હતો આનંદ. ન આવે, મલમપટ્ટી કરતા રહેવું પડે, વખાણતા રહેવું પડે, ધીમે ધીમે કહેવાય એમ કરી ત્યાં ઠીક રહે. પણ વઢીને વાતો કરતા તા સ્વામી ગુણાતીતાનંદ, શિવલાલ શેઠને મનમાં તોય આવતો હતો આનંદ. આવી મુમુક્ષુતા આપણે ભાઈ હોવી જોઈએ આજ, જાણી ઘડતર આપણું થાવું નહીં નારાજ. કોઈ વડે ટૂંકે તો સમજવું કે મારું ઘડતર કરે છે, નારાજ ન થવું. પથ્થર માંથી મૂર્તિ બનવું હોય તો કેટલાય ટાંકણા ખમવા પડે બાબા. એ જી ટાકણે ટાકણે ઘડતા પથ્થર મૂર્તિ થાય, જ્ઞાન સંતના વચન થી બદ્ધ મુક્ત બની જા. પારસ અરુ સંતન મે બડો અંતર જાણ. પારસ મણી આવે એ લોઢા નડે એટલે લોઢું હોનું થઈ જાય, પણ પારસમાં ને સાધુમાં ફેર છે. શું? એક લોહા કંચન કરે એક કરે આપ સમાન. પારસમણી લોઢાને હોનું બનાવી દે અને સંત લોઢા જેવા જીવને પોતા જેવો સંત બનાવી દે. પારસમણી કોઈને પારસમણી ન બનાવી શકે, સંત આમાં સંત બનાવી દે. પારસમણી બહુ બળ કરે લોઢું હોનું થાય, પણ કઈ લોઢું પારસમણી ન થઈ જાય, અને સંત એના જેવો જ સંત બનાવી દે. ઈ પારસમણીમાં ને સાધુમાં અંતર છે, ભેદ છે. એ જી પારસ અરુ સંતન મે બડો અંતર જાન, એક લોહા કંચન કરે એક કરે આપ સમાન. પારસ કે પ્રસંગ સે કંચન ભઈ તરવાર. હવે બીજી વાત કરે, પારસ મણીનો સ્પર્શ તરવાર ને થઈ ગયો એટલે લોઢાની મટીને હોનાની થઈ ગઈ. તુલસી તીનો નવ મીટે માર ધાર આકાર. હોનાની થઈ ગઈ પણ એનો સ્વભાવ નો ગયો, મારવાનો સ્વભાવ. વળી વાગે એવી એની ધાર નો ગઈ અને તરવાર નો આકાર નો ગયો. હોનાની થઈ એટલું ધાર માર ને આકાર એમના મર્યા. અર જ્ઞાન હથોડા કર ગ્રહી સદગુરુ ભયે સુનાર. જ્ઞાન રૂપી હથોડો લઈ અને સદગુરુ એવા સ્વાની નીકળ્યા કે તુલસી તીનો નવ રહે માર ધાર આકાર. એવો આને ઘડ્યો, એનો સ્વભાવ ટાળ્યો, એનો બદ્ધ એવો સ્વભાવ અને એનો આકાર માઇક આકાર ટાળ્યો. હા, અને એની જે વિષય વાસનાની તીખી ધાર એ ટાળી અને મુક્ત બનાવી દીધો. સંત મળે તો સંત બનાવી દેવાય, આવી અદ્ભુત વાત છે. ગુણાતીતાનંદ સ્વામી ની ગોપાલ સ્વામી જેવા સંતનો શિવલાલ ભાઈ ઉપર ને ભગા દોશી ઉપર બહુ મોટો ઉપકાર રહ્યો. એક વાર નો પ્રસંગ અદભુત છે. જુનાગઢ ધર્મશાળા બંધાતી હતી. ગુણાતીતાનંદ સ્વામી સાધુને રહેવાની ધર્મશાળા કરાવતા હતા જૂનાગઢમાં, અને કાળવા નદીમાંથી મોટા મોટા પથ્થરો રેકડે ચડાવી ચડાવીને મંદિરે લાવતા હતા, અને ધર્મશાળાની જે નીમ હોય પાયો એમાં પથ્થર નાખતા હતા. અને ગુણાતીતાનંદ સ્વામી ત્યાં ઝાબળી નાખીને બેઠેલા, પાયો પૂરે છે, હવ કામ કરે છે, સ્વામી કામ કરાવે છે. શિવલાલભાઈ પણ જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા જતા હતા તેમ ગયેલા અને ત્યાં બેઠેલા. અને જ્યારે પાયામાં પથ્થર નાખે ને માણસ, ત્યારે સ્વામી ધાવડી ઉપર બેઠા બેઠા એમ બોલે હરામ. વળી કોક આવીને પથ્થર નાખે તાર કે હરામ. એટલે શિવલાલભાઈએ પૂછ્યું, સ્વામી કેમ આમ બોલો છો? ત્યારે સ્વામી કે કેમ, તો કે હું કામ હરામ હરામ બોલો છો? ત્યારે સ્વામી બોલ્યા, શિવલાલ તે 12 લાખ ડાયટા છે તે તારે કાઢવા હરામ છે અને મારે આ પથ્થર કાઢવા હરામ છે, કે એટલે હરામ હરામ બોલું છું. આવો ઘા માર્યો બોલું. ફરી સ્વામીએ કહ્યું કે શિવલાલ તારે ઘેર કઢી કરવી હોય તો છાશ ચણાનો લોટ અને હળદર નાખો, પીળી થાય કે બીજું કાંઈ હોનું નાખો, ભૂકો ભભરાવો હોનાનો. અને મારે પણ એમ જ સમજ્યા, આવી વાતું કરતા એમ સ્વામીએ ધનનો મદ ન ચડવા દીધો પોતાના ચેલાને, મોહ મટાડે રાખતા વાતો કરીને. મોટા સંતની નજરમાં બ્રહ્માંડ ઢૂંહા સમાન જાણી શિવલાલ શેઠનું ઉજરી ગયું ગમાન. હો ભાઈ, એને તો આખા બ્રહ્માંડ ઢૂંહા સમાન. અદભુત એક પ્રસંગ છે. સ્વામીએ એક દિવસ શિવલાલને કહ્યું, હે શિવલાલ આજ કથામાં કેમ મોડા આવ્યા, ક્યાં ગયા તા? હાથ જોડ્યા શિવલાલભાઈ, સ્વામી સ્વામી આજ તો શહેરમાં ગયો હતો પણ મોઢું મલકતું હતું. એને એમ કે વાત કરીશ એટલે સ્વામી રાજી થાય, શહેરમાં ગયો તો કે એમ. અને ન્યાચી સ્વામી એક રસોઈ લઈ આવ્યો છું. સ્વામી કે રસોઈ કેવી લા, ક્યાંથી લાવો, કેવી રીતે, હું કામ લેવો? શિવલાલે કહ્યું છે, હોનું એક જગ્યાએ એટલે બીજી જગ્યાએ દીધું, એમાં 150ની રોકડી થઈ, એની રસોઈ. સ્વામી રાજી થવાને બદલે બોલ્યા, હું ખબર, અમારી જેવા હોય તો વાહો થાવડે, વાહ વાહ જમાવટ કરી, કમાઈને આમ લેતો આવજે. પણ આ તો ગુણાતીતાનંદ સ્વામીની ખુમારી જુદી. ગુણાતીતાનંદ સ્વામી કે એક જણો રાધારમણ દેવ આગળ જૂનાગઢ મંદિરમાં 500 રૂપિયા નાખી ગયો, અરે અલ્યા આના કરતા બાજરો લઈને પ્રભુ ભજ્યા હોત તો ભલા માણા વાસના ટળી જાત, સભાન ટળી જાત ને ભગવાન મળી જાત, ને આય ઠલવી ગયો. કે બોલો આવું બોલે, હ રાજી નહીં એમાં. શું મોટા સાધુની વાતું, ક્યાં આપણે અટાણે રહ્યું જાતું, ક્યાં ઓલ્યાની વાતું, ત્યાં ગાતું વાતું ક્યાં રહ્યું જાતું, કાંઈ ખબર ન રહી નહીં. ઠીક છે, ભલે જાતું. શિવલાલભાઈને એમ થયું કે રસોઈની વાત કરીશ એટલે રાજી થાય, અને સ્વામી બોલ્યા, એ તો ઠીક, પણ હોનું લેવાનો તને સંકલ્પ થયો નહીં? થયો ને? પણ કોઈ દિવસ 100 કરોડ મણ ઢૂંહા લઈને કમાણી કરી એવો સંકલ્પ થાય છે? સિવાય એવો સંકલ્પ થાય છે? ત્યારે સ્વામી બોલ્યા, મોટા સાધુની સમજણમાં તો મહારાજની મૂર્તિ વિના આંચી ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું ઢૂંહાણ 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 છે, પણ એમાં કાંઈ માલ જણાતો નથી. ને તમે એટલી ઘડી આવા સાધુના દર્શન અને આવા સંતોની વાતો મૂકીને હું કમાણી કરી ગયા છે? બોલો, આમ બુદ્ધિનો ડોટ ટાળી નાખ્યો છે ને? ગજબની વાતો. આમાંથી શીખવા જેવું તમારે એકલા નથી, અમારે હોય છે. ગુણાતીતાનંદ જેવા નિર્મોહી થવાનું એ અમારે શીખવાનું છે. જી આવા મોટા સંત નો જોઈને ત્યાગ વૈરાગ. કોનો? ગુણાતીતાનંદ સ્વામી નો. આવા મોટા સંત નો જોઈને ત્યાગ વૈરાગ, રહેતો ભાવ સૌ હરિ ભક્ત ને માનતા હતા બળભાગ. સૌને ભાવ રહેતો હતો, પોતાને બળભાગ્યવાળા માનતા કે આવા મોટા નિર્મોહી સંત આપણને મળ્યા છે એમ ઉત્સાહ રહેતો હતો. આ તો વાત જ ન્યારી છે. હવે રોજ ઉઠીને ધનની જ વાત કરે ને ધન જ નકરું ભેગું કરે ને માગ માગ જ કરે, આવા સંત મળી ગયા હોય તો એને જોઈને હરિભગતને કાંઈ પોતાને વિશે ધન્ય ભાગ્યપણું ન મનાય. થાય કાંઈ એવું મનમાં? શિવલાલ જેવા શેઠને ઘડી શકે ગુણાતીત, બીજાનું કામ ને ગુણ વાળો એનું કામ નથી, ગુણ પર હોય ને ગુણાતીત થયો હોય એનું કામ છે. શિવલાલ જેવા શેઠને ઘડી શકે ગુણાતીત, જ્ઞાન એનું કામ નહીં જેને હોય માયામાં પ્રીત. જ્ઞાન એનું કામ નહીં જેને હોય માયામાં પ્રીત. ઈ શું ઘડે મને કયો જોઈ? એક બાપુ ગામને પાદરી ખીજડા હેઠે રહ્યા હતા, હતા બધા ત્યાગી, અને એનો મહિમા ગામને બહુ થયો ને હવ વખાણે ન્યા જાઈને સમાગમ કરે તે વાતુ વખાણની થાચી થાચી રાજ દરબારમાં ગઈ ને રાજાના કાનમાં ગરી ગઈ. બોલો, રાજાને એમ થયું કે આવા મોટા બાપુ આપણા ગામને પાદર હોય તો દર્શને જવું જોઈએ. તો સડી સવારીએ રાજા દર્શને આવ્યા. એમાં કોકે જઈને બાપુને કીધું કે બાપુ તમારા દર્શને રાજા આવે છે. કે હે રાજા ક્યાં આવે છે? કે અહીંયા સવારી કાઢીને આવે. તે બાવો રાજાને જોવા ખીચડ્યો છીડ્યો. હો હા, અને રાજાની યારે પ્રધાન ડાયો હતો રથમાં બેઠેલા, એટલે પ્રધાનને રાજાએ પૂછ્યું કે ઓલો ખીજડામાં છે છીડ્યો એ કોણ છે? કે ત્યારે રાજાને પ્રધાને કહ્યું, બાપજી માફ કરજો, આપ જેના દર્શને છડી સવારીએ રથમાં બેસીને જઈ રહ્યા છો તે આપના દર્શન માટે ખીજડે સડ્યો છે. ત્યારે રાજા કહે તો આના હું દર્શન કરે? સવારી પાછી વાળો કહે છે. શિવલાલ શેઠના ઘડતર ગુણાતીતાનંદ સ્વામીથી થાય, બાકી થોડોક મોટો રૂપિયાવાળો ભાળીને સાજુ દબાઈ જાય. બિચારા કહીએ કે નહીં, અમે વાત જોડ્યા કરે, કંઈક કહેશું કંઈક દેશે નહીં, વાંય વાંય ફર્યા કરે, કંઈક પડે તો આપણું કામ થાય. હવે એનાથી કાંઈ ઘડતર થાય? એ શું બિચારા ઘડતર કરે?
એ જી હીરા વિંધાઈ હીરાથી કાચ કરે નહીં કામ.
હીરાને વિંધો હોય ને તો હીરો જોઈ, કાચથી કાંઈ હીરા વિંધાય? શિવલાલને ઘડવા ગુણાતીતાનંદ સ્વામી જોઈ, બીજા સ્વામી નો હાલે, કા ગોપાળાનંદ સ્વામી જોઈ.
એ જ હીરા વિંધાઈ હીરાથી કાચ કરે નહીં કામ, ચળકે તબકે જ્ઞાન ઘણા પણ પેલ પડે નહીં આમ.
કદાચ ભણ્યા ગણેલા હોય સાધુ, વાંચું કરે બહુ મીઠી મીઠી લાંબી પોળી આખ્યાનો લાવીને, પણ પેલ નો પડે, ચળકે તબકે જરા કામ. એ તો જોઈ બાપા હીરો, પછી ખડબસડો હોય તો હાલે, પણ હીરાજી હીરા વિંધાય બાકી કામ નહીં. અદભુત વાત છે, અદભુત. ગુણાતીતાનંદ સ્વામી કે ઇન્દ્રિયો તો બધાયને શત્રુ છે, મન ને ઇન્દ્રિયો આપણા શત્રુ જ છે, તે સત્સંગી હોય કે કુસંગી હોય, બેયને ઇન્દ્રિયો મન શત્રુ છે. ભગવાન વિના જે જે કરીએ છીએ તે ખડવાટીએ છીએ. જેટલો વ્યવહાર હોય તેટલો ઘડી બે ઘડી કરીને પછી ભજન કરવું. શિવલાલભાઈના દીકરા છગનલાલને ચાર પેઢી સુધી ખૂટે એમ નથી, પણ આઈ ન રહેવાય કે જે આવ્યું આ આઈ ન રહેવાય કે અમારો સમાગમ કરવા, નહીં ચાર પેઢી ખૂટે એમ નથી. અને વાત સાચી હો, સુરતમાં ને મુંબઈમાં ને બોટાદમાં ને બીજે ત્રીજે ભાવનગરમાં ને અમે કથા પારાયણો ગોઠવીને 7 દિવસની, તે નાના મોટા માણસો કારખાને જે કામ કરતા હોય ને એ બધા 7-8 દિનની રજા પાડીને કથા સાંભળે, અને જે રૂપિયાવાળા હોય ને રૂપિયાવાળા એને 1 દિનની રજા ન પોહાય, કારણ કે ઓલો રજા પાડે મહો બહેનનું કામ જ બગડે. આવડવા જો રજા પાડે ને તો પેઢીમાં રોજની 5-7-10-15-20 લાખની કે જે કાંઈ આવક હોય એ બંધ થાય, એટલે એટલું બધું તો આનાથી ન છૂટે. માટે એનું કામ નહીં કથા હાથી સાંભળે, બધું બંધ કરીને એ નાના સાંભળે. વાત આખી આમ છે, જોયેલું છે, મેં તમને કહું છું. એટલે બહુ કાંઈ રૂપિયાવાળાથી પ્રભુ ભજાય નહીં, આ તો શિવલાલ જેવા કોકનું કામ છે, મરદ કહેવાય એને. આના આખ્યાન ગવાય, બાકીના આખ્યાન શું ગાવાના? જબર વાત છે એ કે રૂપિયા ખાધા ખૂટે એમ ન હોય તો પણ એના ઘઉં લઈને ભજન કરે એવો તો કોઈ જડે જ નહીં. ગુણાતીતાનંદ સ્વામી ના પડકારા છે.
મટે ન મમતા માયાની એ જ જાણો અજ્ઞાન,
પછી ગમે ત્યારે એટેક આવે ને કાંક ભટકાય ડફલીને મરી જાય ને એનું ડોહાનું બધું પડ્યું રહે.
પણ મટે નહીં માયાની મમતા એ જ જાણો અજ્ઞાન, આત્માને પરમાત્મામાં તાન લાગે તે જ જ્ઞાન.
તો જ્ઞાન હાચું.
સંતોની સાથે ફરતા રાજીપે શેઠ શિવલાલ,
સંતોની સાથે ફરતા રાજીપે શેઠ શિવલાલ,
સગાથી 100 ઘણો એને મનાણો સંત મામાલ,
સગાથી 100 ઘણો
શિવલાલભાઈની આ એક વાત દરેક ગ્રસ્ત એ શીખ્યા જેવી છે. શું સંતોની હારે ફરવું, મહિનો મહિનો 15 દિવસ અઠવાડિયું ગામડે ફરવું, શિવલાલભાઈ ફરતા એટલે કહું છું. કેમ કે એને હગાવાલાથી 100 ગણો સાધુમાં માલ મનાડેલો, એટલે સાધુ હારે ફરતા છે ને. આપણા હગાવાલા આવે ત્યારે આપણે નથી 2-5 દિવસ એની હારે આડાવાળા રખડવા જતા, નજીકના હગાવાલા આવે તો ફિલ્મ જોવાને 2-3 દી પણ બે-4 દી પણ. સંતો આરે કોઈ દી ગયા અઠવાડિયું 2 અઠવાડિયા રહેવા ગયા? એ તો વાત છે. શિવલાલભાઈ જતા હતા. હા, બોટાદના શિવલાલભાઈ એટલે બોટાદ હરિભગત તો બધા જતા હોય, બાર ગામના ખબર ન હોય, એ ન જતા હોય. એકવાર ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી વડતાલ જતા હતા અને બોટાદવાળા શિવલાલભાઈ પણ હારે હતા. રસ્તામાં બિલખા ગામ આવ્યું. હવે 150-200 માણસોનો આર્ય સંઘ હતો, તે બિલખાના મહંત બાવા હતા બિલખા, એની જગ્યામાં ગુણાતીતાનંદ સ્વામી 100-150 માણાનો સંઘ લઈને ગયા. બોલ્યા, મહંતને એમ થયું કે ભારે કરી આટલા બધાને જમાડવાનું બધી કાઠી થાય, એટલે એ બિલખાનો બાવો આ બધો સંઘ અને ગુણાતીતાનંદ સ્વામીને જોઈ અને હંતાઈ ગયો. પણ ગુણાતીતાનંદ સ્વામી એવા હતા ને, તે ન્યા ઠેઠ પૂગ્યા અને બાવાને ગોત્યો. ગુણાતીતાનંદ સ્વામીને જોઈને બાવો બહાર આવ્યો, પગે લાગીને બોલ્યો, સ્વામી આમ જોવો, અમારે કાંઈ સીધાની તો તાણ નથી પણ કોઈ રાંધનારા નથી. ગુણાતીતાનંદ સ્વામી કે એની ચિંતા કરો, માં સીધું લાવો, રાંધી અમે લેહું. લીધું હે, અમારા સાધુ રાંધશે. ત્યારે શિવલાલભાઈ કે, સ્વામી આર્ય હતા ને એટલે હું સાથે છું, માટે સદાવ્રત ન લેવાય, રવા દે, મારું સીધું વાપરો. સ્વામી કે, તારે બોલવું નહીં. અરે પણ આને હું કામ? તો ના, મારે બાવાનું કલ્યાણ કરવું, તારું તો સીધું સાચું જમે જ છે ને. પછી બાવાએ સીધું આપ્યું, પછી સ્વામીએ એની હુખડી કરાવી અને શેર શેરના લાડવા કરાવ્યા. પછી સ્વામીએ બાવાને કહ્યું, બિલખાના બાવાને, કે બાવાજી તમારે હાચે હોવને 1-1 લાડવો દઈ દો તમે તમારે. પછી બાવાએ પોતે પોતાને હાચે હોવને 1-1 લાડવો આપ્યો. આમ બાવાનું સ્વામીએ કલ્યાણ કર્યું ભાઈ ખેહીન. સાધુ તો છે ને કોક દી આવું કરે, મોટાની વાત રીત ન્યારી હોય છે, ભૂલા પડવું નહીં એમાં. સ્વામીએ શેરની હોખડીનો લાડુ લીધો, પછી જમતા જમતા એના દેવાલયમાં સ્વામી ત્રણ ઠેકાણે ફર્યા. 30% જેવો લાડુ એક જગ્યાએ બહેન જીમ્યા, પાછા ઊભા થઈને બીજી જગ્યાએ પાછો જીમ્યા, એટલો પાછો ઊભા થઈને ત્રીજી જગ્યાએ જીમ્યા, ત્રણ જગ્યા બદલી ત્યાં લાડવો ખૂટ્યો. એટલે શિવલાલ કે, સ્વામી આમ કેમ કરો, એક જગ્યાએ બેસીને જમો ને? ત્યારે સ્વામી કે, શેઠ હું જ્યાં જ્યાં બેઠો તે સર્વે સ્થળે તીર્થ થયા. હે કા, આ તો હું તીર્થ નિર્માણ કરું છું, બોલો. અને આગળ જે જે તીર્થો થયા છે તે પણ મોટા પુરુષો થકી થયા છે. આવો જવાબ દીધો.
હે જી મોટા સંતની ક્રિયાને સમજી શકે નહીં જંત, સમજે જો કોઈ જીવ તો જ્ઞાન થાય તે મોટો સંત.
અદ્ભુત વાત છે.
લક્ષ્મીજી અર્ધાંગના મારી તે મારા સંતની દાસી રે, લક્ષ્મીજી અર્ધાંગના મારી તે મારા સંતની દાસી રે. 68 તીરથ સંતન ચરણે, 68 તીરથ સંતન ચરણે, કોટિ ગયા કોટિ કાશી રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,
પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા,
વૈષ્ણવ વાલા,
વૈષ્ણવ વાલા.
આ નરસિંહ મહેતાનું ભજન છે. ભગવાન બોલે છે, લક્ષ્મી મારી અર્ધાંગના પણ મારા સંતોની તો એ દાસી છે, પ્રાણ થકી તો મને વૈષ્ણવ સંતો ભક્તો વાલા છે. શું અદ્ભુત વાતો છે આ બધી. હવે એક પ્રસંગ મોટા સંતનો છે, ગુણાતીતાનંદ સ્વામીનો. એક વખત ગુણાતીતાનંદ સ્વામી અને શિવલાલભાઈ એક ગાડીમાં સાથે બેસીને વડતાલ જતા હતા. રસ્તામાં એક મોટો સર્પ દોડીને ગાડી ઉપર ચડ્યો, એટલે ગુણાતીતાનંદ સ્વામી કે, હાથ તેરી હું, એટલે સર્પ તરત ગાડીથી નીચે પડી ગયો. શિવલાલભાઈએ પૂછ્યું, હે સ્વામી એ કોણ હતો? ત્યારે સ્વામી કે, કાળ અમારી આજ્ઞા માગવા આવ્યો હતો જે હું આ દેશમાં પ્રવર્તું, પણ હજુ અમારા સરખા મોટા પુરુષ છે ત્યાં સુધી નહીં પ્રવર્તે કે. આવી વાત કરી. પણ આમાંથી એક વાત સમજવા જેવી એ છે કે, વહાલા નિજ સેવકને કહેતા નિજ મહિમાય. ગુણાતીતાનંદ સ્વામી પોતાના વહાલા સેવકને ક્યારેક પોતે પોતાને મોઢે પોતાનો મહિમા કહી નાખતા. ગુણાતીતાનંદ સ્વામી આવું કરતા. ગોપાલ સ્વામીને જો કંઈ આવું અંગ નહોતું, પણ સ્વામી ક્યારેક કહી દેતા, વહાલા નિજ સેવકને કહેતા નિજ મહિમાય, જ્ઞાન વિશ્વાસ હોય તો કહેવાય જાય હરખાય. પોતાના નજીકના સેવકમાં વિશ્વાસ હોય તો હરખાઈને કહેવાય જાય. ધન ધન શિવલાલ શેઠને જેને આવતો નહીં અભાવ, મોટાના વાણી વર્તનનો તે જાણતા પૂરો પ્રભાવ. ક્યારેય એમ નહોતું થતું કે સ્વામી તો પોતાના વખાણ કરે છે ને પોતાની મોટે અમારી આગળ ગાયા કરે છે, એવો શિવલાલને ક્યારેય અભાવ નહોતો આવતો. મોટાના વાણી વર્તનનો તે જાણતા પૂરો પ્રભાવ. અને આપણને તરત એમ થાય પોતાના વખાણ કરે છે, પતી ગયો. આ શીખવા જેવું છે, સમજાણો? આ શીખવા જેવું. ગોપાલ સ્વામી ક્યારેક કહેતા પૂછે તો. એક વાર રામજી વિપ્રે સ્વામીને પૂછ્યું, સ્વામી દયા કરીને તમે તમારી મોટપ કયો? કોને પૂછ્યું? ગોપાળાનંદ સ્વામીને, કે સ્વામી મને કૃપા કરીને તમારો મહિમા તમે મને કહો. ત્યારે ગોપાલ સ્વામી બોલ્યા કે, એક શ્રીજી મહારાજ અને એક હું કોઈ દી માતાના ઉદરમાં ન આવીએ, રામજી વિપ્ર ધામમાં હોય ને અહીં દેખાય, કે આવું કીધું. અને બીજું એમ કીધું કે, જે જે જીવની હામું હું જોઉં તો એના 1000 જન્મના પાપ ને પુણ્ય મને દેખાય, આવું કીધું. અને હું ગમે એની હામું જોઉં તો કે, ફાનસમાં જેમ દીવો તમને દેખાય એમ દરેક દેહમાં મને એનો જીવ દેખાય છે. આમ ગોપાલ સ્વામી બોલતા. અને બીજી વાત એમ કરી કે, હું જે જે સંકલ્પ કરું તે આ સંસારમાં થાય. અને હું સંકલ્પ કરું વરસાદ થાવ તો એ જ ઘડીએ થાય કે છે. એમ પોતાનો મહિમા ગોપાલન સ્વામીએ રામજી વિપ્રણ કીધો હતો. પણ હવે એ તો એવા હોય એને વાત થાય, બાકીનાની તો ઉપાધિ પછી ક્યાં કરવા જાવી. હવે એક શિવલાલભાઈની વાત મારે ને તમારે સમજ્યા જેવી છે. જીવનમાં બે વસ્તુ અનિવાર્ય છે, એક સાદુ જીવન અને બીજી સરળતા. સમજાણું? જોકે આ અમારા સાધુ માટેની છે, પણ દરેક ભક્ત હોય એને વિશે આવા ગુણ જોઈ. જીવન સાદું અને સરળતા હોવી જોઈએ. સાદું જીવન જીવે ને એનું દેહાભિમાન ગહાય મરે, અને સરળ જીવન જીવે ને એનો અહંકાર ગહાય મરે. સાદું જીવન જીવવામાં દેહ ઉપર કારહો આવે, અને સરળ થવામાં મન ઉપર કારહો આવે. શબ્દમ બે ગુણ બહુ મોટા છે. શિવલાલભાઈ એવા નિર્માની સરળ હતા એને હવ વઢી ટોકી શકતા. ઘણા માણા સત્સંગમાં એવા હોય ને એને બધા કહી શકે, અને ઘણા માણા પોતાનો પ્રભાવને વટને વાતને જોરને એવું જ રાખે કે એને કોઈ કહી જ ન શકે. કારણ એવું કે એને કેદ કોઈ દી માને એમ હોય નહીં, માટે એને કોઈ ન કહી શકે. એનો સ્વભાવ વર્તન એવું જ હોય. પણ શિવલાલભાઈના વર્તનની એક અદ્ભુત અહીંયા મારે તમને વાત કેવી છે કે એને હવ વઢી શકતા, કહી શકતા, અને એ સ્વભાવ કેળવવામાં બહુ આપણા માટે સારું. આપણી ભૂલ બધા બતાવી શકે ને એ આપણા માટે સારું, કેમ જે તો જ આપણને ખ્યાલ આવે ને તો જ આપણે ભૂલ સુધારીએ ને આપણું બગડે નહીં ને આપણો ઝટ મોક્ષ થાય. એક પ્રસંગ એવો છે કે આચાર્ય રઘુવીરજી મહારાજની સાથે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વડતાલ જતા હતા. વચ્ચે વાગડને પાદર નદીમાં મુકામ કરેલો ધર્મ સ્વરૂપાનંદ બ્રહ્મચારી હતા. એ પોતે ત્યાં કીર્તન ગાતા હતા. બેઠા હશે સંતોના આચાર્યની સભા ભરાઈને, જનોની જીવોરે ગોપી ચંદની, ધર્મ સ્વરૂપાનંદે લલકાર્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, ઋષિ કાંઈ નિશાન છે કે આકાશમાં ભડાકાશ? ત્યારે બ્રહ્મચારી કે, આ શિવલાલભાઈ આમાં બેઠા છે એ નિશાન. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે, અલ્યા એ તો 12 લાખનો આસામી છે, એના બાપને એકનો એક દીકરો છે, એના હું ક્યાં નિશાન ટાંક્યું. પણ આ વાત આપણને ઘણું શીખવાડી જાય છે કે નાના મોટા બધાએ શિવલાલનું નિશાન લઈ શકતા, અને આપણું ન લેવાય. ઉપાધિ થાય ને આ ઘણા માણા તો કહેતા હોય, મારી ભૂલ હોય તમે તારે કહેજે બેટા, પણ જો કીધી તો વાત ગઈ. હા, ઘણા કહેતા હોય બાપા તમે તાર મને એવું લાગે જ કહેજો ને, જો બાપાએ કીધું તો કે ખોંચતરાજ કાઢો, બીજાના છોકરા કરતા હું હારો છું, આ તો તમને મારો મહેમાન, એ વાત પચી ગઈ. તો ધણી ધણિયાણીમાં આવું ડખા જ ભૂલ કોણ પછી નિર્માની થઈને સ્વીકારે ને પાછો ખોખારો કરીને પાછી ન હાલે એવા ઓછા, અઠવાડિયે પાછી દે. સમજાણું? એક જણો નાયો જ છે, લુગડું કોરું રહ્યું, ત્યાં બીજાએ કીધું તમારે કોરું રહ્યું, હન ઘૂર્યો, તે તારે કોઈ કોરું રહેતું જ નહીં હોય. એટલે ભાઈ રહ્યું જ કીધું, ભાઈરે ડાયનો કે આવો ડખો થયો. પછી ઓલો નાય ને તો ઓલો આલકુરથી જોવે, અઠવાડિયા સુધી જોજો કર્યું, કોરું એનું ભાડું જ ભૂખા કાઢી નાખો. હવે આ વાત એ કાંઈ સત્સંગ કરાય? હે, આપણી ભૂલ બતાવે નિર્માની થઈને સુધારી લેવાય, પછી એની ગોતવા સારું તક જોયા કરીએ. આ તો કાગડા ભગત કહેવાય. સમજ્યા? કે ક્યારે ફળિયામ પૂરી હુકવે ને ઝપટ મારું એમ. ભક્તિ કરવી હોય એને રાક થઈને રહેવું જોઈએ, અને કોક આપણા સ્વભાવ ટળાવે એને સમજીને ટાળવા જોઈએ. જે ટળાવવા આવે એને ટાળી દેવા સારું, વાહે ન થવાય.
એ જ્યામ જેને સર્વે કહી શકે ને લઈ શકે, જેનું નિશાન અતિ મોટા એ શેઠનું કેવું હશે વર્તમાન.
હે, ગજબની વાત છે.
એ જીવૈરાગ જેના વર્તનમાં વણ કયો વર્તાય, પરાણે બોળો પાણીમાં તોય તુંબુ નીકળી જાય.
શિવલાલભાઈ આવા હતા, એના વાણી વર્તનમાં તમને વૈરાગ ઉપર તરતો દેખાય, દબીને પાણીમાં તુંબડું રાખો રે, તમે હાથ બારો કાઢો એ બેગું બહાર નીકળો ડફ. એમ જેને વિષયમાન બીજે ચીજે વૈરાગ છે એ માણસને પરાયને તમે એ ક્રિયામાં જોડો તોય ન રે, ભાગે એની ફાવે જ નહીં. અદ્ભુત પ્રસંગ છે. એકવાર આચાર્ય મહારાજ રઘુવીરજી મહારાજ ગઢડા પધારેલા. એ વખતમાં વડોદરાના મહારાજા પોતાના અમરેલી પ્રાંતમાં પ્રવાસે નીકળેલા અને ગઢપુરમાં એને દર્શન કરવા આવવાનો ભાવ થયો. એ ઘોડે સવારને તાબડતોબ ગઢડા મોકલ્યો, જાઓ આચાર્ય રઘુવીરજીને સમાચાર આપો ગઢડાના મહંતને કે હું વડોદરા નરેશ ગઢડે ગોપીનાથજી મહારાજના દર્શને આવું છું. સમાચાર આવ્યા એટલે આચાર્ય મહારાજે શિવલાલ હારી હતા ત્યાં એને બોલાવ્યો કે શિવલાલભાઈ, ગાયકવાડ સરકારના હામૈયામાં મારા કારભારી તરીકે તમારે સામે જવું પડશે, એને મંદિર તેડી લાવો. કાંઈ વાંધો નહીં મહારાજ, ઉપડું છેઠે આગીના માથે ચડાવી. સંતો ભક્તો થોડાક હાલતા થયા ત્યાં આચાર્ય શેઠને કહ્યું, શિવલાલ આમ નામ કે કેમ મહારાજ શ્રી? અરે તમે મારા કારભારી તરીકે જાઓ છો ને સામે ગાયકવાડ નરેશ છે, આમ નો હાલે એટલે વસ્ત્ર અલંકાર ધારણ કરી શિગ્રામમાં બેસીને જાઓ. એમ કે હા, કેમ જે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, જેવા માણસ એવું સન્માન કરવું જોઈએ. શિવલાલભાઈ કે હારું, શું કરવાનું છે? હાલ પાળાઓ શું છે? એટલે પછી ખેસ લાવ્યો. હા, શ્રેષ્ઠ ખેસ ધોતિયું પહેર્યું, પણ ઘરેણા શિવલાલભાઈ કે હું પહેરતો નથી, મને રવાઈ દો. કે શિવલાલભાઈ કે મને ઘરેણા રવાઈ દો. તો કે નો હાલે, સારું જોચ્યું ને સારા ખેંચી નો હાલે. આચાર્ય શ્રી એના સેવકને કીધું, હીરકોરી જોચી પહેરાવો, ઝીણા હોનેરી તારવાળો અંગરખું, હોનેરી કોરના છેડાવાળો ખેસ, માથે કસુંબી પાગ, હાથમાં કશ્મીરી રૂમાલ, કંઠે હોનાના હાર, હાથમાં કડા વીંટી વેઢ વગેરે આભૂષણો બધું શિવલાલને સડાવી દીધું. તો ગાયકવાડની સામે જવાનું, શિવલાલની ઈચ્છા નહોતી તોય આગ્રહથી પહેરાવી જ દીધું. હા, અને આર્ય શસ્ત્રધારી પાર્ષદને મોકલ્યા, જાઓ રાજ રીતિથી સામે જાઓ. ગયા પછી હું ગાયકવાડ નરેશનું યથા યોગ્ય સત્કાર કર્યું અને ધામ ધૂમથી મંદિરમાં લઈ આવ્યા, દેવ ગોપીનાથજી મહારાજના દર્શન કરાવ્યા અને પછી સભા મંડપમાં જે આચાર્ય મહારાજ બેઠા છે એની પાટ છે, એની બાજુમાં ગાયકવાડ સરકારની પાટ નાખી દેવામાં આવી. બે પાટમાંથી રાજા અને આચાર્ય શ્રી બેઠા. પછી તરત જ શિવલાલભાઈ તો ઉતારે જઈ એ બધા ઘરાણાનું વસ્ત્ર કાઢી હાડા કપડાં પહેરી સભામાં આવીને માળા માંડ્યા ફેરવવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી સંતોએ ગાવણું કર્યું, પ્રવચનો થયા અને સભાને અંતે પરસ્પર પહેરામણીઓ થઈ. ગાયકવાડ સરકારે ચારે બાજુ નજર કરી, પોતાને સન્માનવા આવેલા આચાર્ય શ્રીના કારભારી ક્યાં ગયા? પણ શિવલાલ જડ્યા નહીં. એટલે આચાર્ય રઘુવીરજીને પૂછ્યું કે ઓલા તમે સામે મોકલ્યા હતા એ તમારા કારભારી ક્યાં છે? હે કે મારે જરા એને શિરપાવ અર્પણ કરવો. ત્યારે આચાર્ય કીધું, ગાવડો માળા ફેરવી. હે કે આ શિવલાલ દેખાડ્યા. હા, એ તો બેઠા બેઠા ધ્યાનસ્થ માળા કરતા. પછી ગાયકવાડ સરકારે પોતાના કારભારીને બોલાવી શિવલાલને શાલ તથા પાગનો પોશાક આપ્યો, ભેટ આપીને શિવલાલનું બહુમાન કર્યું. ગાયકવાડે પછી વિદાય લીધી, પાછા મંદિરમાં આવી આચાર્ય રઘુવીરજી મહારાજ પાસે બેસી ગયા. એટલે આચાર્ય રઘુવીરજી કે, શિવલાલભાઈ ગાયકવાડ મંદિરમાં રહ્યા ત્યાં સુધી તો વસ્ત્ર અલંકાર પહેરવાતા. ત્યારે શિવલાલભાઈ હાથ જોડ્યા, વિનંતી કરીને કહ્યું કે હે આચાર્ય શ્રી, એટલો બધો સમય મહારાજી તે વસ્ત્ર અલંકારો ન રખાય. હે બોલો લ્યો, આવા તે જગ વિરક્ત અને નિર્બંધન વાળા હતા. હવે આપણને કોઈ કે સડાવ્યા હોય તો કાઢી, તણીથી સુધી ન કાઢી, ગંધાઈ જાય તો પરિસેવાય થયો. આ વાત છે.
આજ્ઞાથી સંસારમાં રહ્યા હતા આ શિવલાલ,
આજ્ઞાથી સંસારમાં રહ્યા હતા, એને ક્યાં સંસારનો હોવાજ લેવો હતો? સમજાણું,
ભગવાનની મોટાની આજ્ઞાથી, આજ્ઞાથી સંસારમાં રહ્યા હતા આ શિવલાલ, રજોગુણમાં તો કોઈ દી એને ભાળ્યો નથી માલ. એને રજોગુણ ગમતો નહોતો, રજોગુણથી તે ભાગતા જાણીને મોટું હાલ. અખંડ શ્રીજીમાં મહાલતા ધન ધન શેઠ શિવલાલ.
રાવા
સંતને તો તેડી લાવે નિજ ધામ. આ અંગ તું સારી રસોઈ જમાડવા શેઠને હૈયે રહેતી ઘણી હામ.
એવામાં એકવાર એવું થયું, નિષ્કોળાનંદ સ્વામી પોતાના મંડળ સાથે બોટાદના પાદરમાં નીકળેલા ને શિવલાલભાઈ શેઠ વગેરે હરિભક્તો બહાર કુવે નાવા ગયેલા ને શેઠેથી નિષ્કોળાનંદ સ્વામીને સંતોન ભાળી ગયા, દોડીને પગમાં પીડ્યા હોય ત્યાં દંડવટ ઝીક્યા, સ્વામી હાલો ને ઘરે હાલો ને હાલો આગ્રહ કરી નિષ્કોળાનંદ સ્વામીને ઘરે લઈ આવ્યા, બિરંજની રસોઈ કર્યો અને ઠાકોરજીને થાળ ધરીને સંતોને જમવા બેહાડ્યા. શેઠ વગેરે ભક્તો જમતા સંતોની પંક્તિના દર્શન કરવા માટે અકાળેઠાટ ઊભા રહી ગયા. પત્તર નિષ્કોળાનંદ સ્વામી મારે ગોઠવી દીધું અને બિરંજ પીરસ્યો ઓલ્યા બ્રાહ્મણે, રસોઈ કરાવેલી ને એ બ્રાહ્મણે. અને નિષ્કોળાનંદ સ્વામી આમને આમાં જોઈ રહ્યા, શેઠને એમ થયું આ થયું હું. પછી નિષ્કોળાનંદ સ્વામી બોલ્યા, જેમ નિષ્કોળાનંદ, જેમ બિરંજ, જેમ જેમ જોય. એ કોળીઓ નિષ્કોળાનંદ સ્વામીનું મન કાંઈ મોઢામાં મૂકી શકે? નિષ્કોળાનંદ સ્વામીથી એનું મન થરથર ધ્રુજે, આપણી જેવું નહીં. આપણું મન તો આપણને ગમીને ઢળી જાય, સમજાણું નથી મુકાતો. કોળીઓ પાછા પોતાને સ્વામી કહેવા લાગ્યા, મોટાનો મોબતીશો નહીં, મોટાની મોબત મેલી શકતો નથી. જેમ તાર આ સાંભળીને ભગા શેઠ અને શિવલાલભાઈ સમજી ગયા કે સ્વામીને આ ફાવશે નહીં, એટલે હાથ જોડ્યા કે સ્વામી તમે જેમાં રાજી હોય તે કહો, તો કે જાયડનો રોટલો લાવો. પછી જાયડનો રોટલો આપ્યો, સાસ આપી નિષ્કોળાનંદ સ્વામી એ જીમ્યા, અને ભગા જોશી અને શિવલાલ શેઠ એમ રાજી રહ્યા હો, આમ જ એમ નહીં. અને ઘણાને તો ખોટું લાગે કે તમારે હારો આટલી માથાકૂટ કરીને બિરંજ કરાવડાવ્યો છે, બે કોળિયા ખાતા હું વૈરા ગેઠો પડી જવાનો હતો, ગાંઠતા નથી તે, આ અમારો બિરંજ બગાડ્યો. આ બાવા કીધા એટલે બાવા પાછા આમ ભાવ આવે, ભાવ ચી જમવા તેડાવે ને પાછા બે ઉગુણ લઈને વળાવે. સાંભળ્યું, ઠેકાણું માણાનું કાંઈ નહીં. અમે ગયા હતા પરવાળે અને હરિભગત બધા બહુ આગ્રહ કરવા માંડ્યા, દૂધપાક કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો, તમે કાંઈ બનાવતા નથી. અને એ વખતે અમારે ત્યાં મુંડન કરવાની તેરેશ આવી ગયેલી અને અમે બરોબર મુંડન કરાવવા બેઠેલા. અને એ વખતે હરિભગત કે સ્વામી આજ તો દૂધપાક બનાવો જ. મેં કીધું ભાઈ રવાઈ દો ને. અરે એમ ન થાય કે આજ હારો થાળ કરો જ. પછી હરિભક્તને કીધું ભાઈ જાવન માથાકૂટ કર્યા વગર. હરિભગત વૈયા ગયા પછી ઓલો મારું માથું સોલતો સોલતો કે સ્વામી એક વાત કહું. મેં કીધું હું, તો કે આ એક એનું હું માનતા નહીં મન કે. મેં કીધું હું છું, તને હું વાંધો આવ્યો. મને કે અમારા ગામમાં એક બાપુ આવ્યા હતા, ગામને બહાર મને કે રહેતા હતા અને ત્યાગ વૈરા હારો રાખતા હતા અને જમતા નહોતા કાંઈ. મને કે અમારા ગામના બધા જાણે ભાવનો મોટો ભડકો થયો એમ, ન્યા જઈને કે બાપુ તમે જમતા નથી ન હાલે, અમારી રસોઈ લો લો કે એક દી મારી લ્યો. પછી બાપુને બેસ્યાને દઈ આવી કે સારું તો તમે બધા રાજી થાવ એમ. પછી રસોઈ લખાવી નાખી, એક જણે સૂર્યમાની, એક દૂધપાકની, એક મોહનથાળની. બાપુ પછી શું કરે બિચારા, કરીને જમવા માંડ્યા. એક બે દી થયા ને તે ગામ બધું ભેગું છે ને વાતો કરવા માંડ્યો, વાહ બાપુ એક દી મારો બેટો મોતૈયા ઉડાડે ને એક દી મારો બેટો દૂધપાક ઠપકારે જ કે. મને કે ઈ આ બધા મને કે ઝાલવજો એમ કરીને મારું મૂંડી નાખ્યું. ઈ મને કે આના ખવડાવે મને કે, આના પાછા વગોવે મને કે, બહારથી લેવા જવાનું ન હોય. મેં કીધું તારી વાત ખોટી નહીં અને વાત સાચી, આપણું ઠેકાણું નહીં. હા એક જણાએ તો અમે ના પાડીને તોય કેટલાય ફૂલ ને કેટલું શણગાર્યું ને કેટલું કર્યું, એટલે કીધું આ બધી જરૂર નહોતી. અને પછી અમે આવતા રહ્યા ને પછી હરિભગતને ભેગા કરીને કે સંતો રાખવા ને ઉતારવા એ છોકરાના ખેલ નહીં, ફસાજાની અડી થઈ આ તમારું ડોહું બધું થયું મારે. એટલે હાલે તો તને કોને માસીના આમ જીધા હતા, આમ છે આમ તો હું કરવા આ બધું લઈ મીંડ્યો પાછા એવા ડીંગા જીક્યા. એટલે આ આપણી ભાવના છે કે ડિંડક છે, હું છે એ કઈ સમજાય એવું નહીં. પણ આ ભગા જોશી અને શિવલાલ શેઠ આવા નહોતા. મરજી પાળતા સંતની ને ભળી જતા હર ખાય, મોટા સંતને ગમતું એમ રહેતા હતા સદાય. આ અંગ પાડવું જોઈ તો ભગવાન શ્રી હરિ આપણા ઉપર રાજી થાય. એકવાર ગોપાલન સ્વામી ઉમરેઠમાં હતા અને ત્યાં ગોપાલન સ્વામીએ ઉમરેઠમાં શારીરિક સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું. અને શિવલાલભાઈ એ વખતે ઉમરેઠમાં ગોપાલન સ્વામીનો સમાગમ કરવા આવ્યા અને રોકાણ હતા. અને સ્વામીનું શારીરિક સૂત્ર ઉપર ભાષ્ય પૂરું થયું, તેથી સ્વામીને મનમાં એમ થયું કે હવે મારે શ્રી ભાષ્યનું પૂજન કરવું પુસ્તકનું. એટલે શિવલાલભાઈને કહ્યું કે આજે મારે શારીરિક સૂત્ર ભાષ્યની પૂરું થયું છે, તો મારે પૂજા કરવાની ઈચ્છા છે ભગવાનની ગંધની. શિવલાલભાઈ તરત તક જોઈને પકડી લીધી. સ્વામીને કહે, સ્વામી તો આજનો ઉત્સવ રસોઈ બધું સંતો હરિભક્તોને જમાડો મારા તરફથી. સ્વામી બહુ રાજી થયા. પછી બાજોઠ મગાવ્યો, એના પર પાથાણા પાથરા ફૂલ અબીલ ગુલાલ ચંદન બધું મગાવ્યું. એ બાજોઠ ઉપર પાથાણા ઉપર પુસ્તક પધરાવ્યું અને ભગવાનની મૂર્તિ પધરાવી અને સ્વામીએ મહારાજની મૂર્તિનું પુસ્તકનું પૂજન કર્યું. પછી શિવલાલભાઈને કીધું કે શિવલાલભાઈ તમે પણ પૂજન કરો. શિવલાલભાઈ દ્વારા પણ પુસ્તકની મૂર્તિની પૂજા કરાવી અને શિવલાલભાઈએ મહારાજની મૂર્તિને રાતી સાલ ઓઢાડી અને પછી આરતી કરી. સૌ સંતોને પણ કેશર ચંદનથી પૂજ્યા, બધાએ સંતોને વસ્ત્ર ઓઢાડ્યા. પછી સ્વામીએ કેશવદાસ નામના સાધુને એમ કહ્યું કે સ્વામી તમે સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ અને જોઈ આવો કે ત્યાં હવની પૂજા થઈ કે નથી થઈ. એટલે કેશવદાસ સ્વામી આંખ્યું વેચી અને સમાધિ કરીને ગયા ધામમાં. ત્યાં મને મહારાજના દર્શન ધામમાં થયા અને મહારાજના કપાળમાં ચંદનની તાજી અર્ચા ભાળી, કંઠમાં ગુલાબનો હાર શિવલાલભાઈ પહેરાવેલો ભાળ્યો, ખભે લાલ વસ્ત્ર નાખેલું સાલ ઓઢાડેલી એ જોઈ, સર્વે મુક્તોની પૂજા કરેલી હવના કપાળે ચંદન એ જોયું, પણ એક મુક્તાનંદ સ્વામીનું પૂજન અક્ષરધામમાં થયેલું નહીં, એનું કપાળ ચંદન વગીનું બાકી. કેશવદાસ સમાધિમાંથી જાગીને ગોપાળાનંદ સ્વામીને કહે છે, સ્વામી સ્વામી બધાની અક્ષરધામમાં પૂજા થઈ પણ મુક્તાનંદ સ્વામીની પૂજા બાકી છે. સ્વામી કે એવું થયું? તો કે હા. ગોપાળાનંદ સ્વામી બોલ્યા, ક્યાં ગયા એમના શિષ શાંતાનંદ? શાંતાનંદ એ વખતે સ્નાન કરવા ગયેલા, ત્યાંથી તાબડતોબ બોલાવ્યા, બેહાડ્યા અને શાંતાનંદ સ્વામીની પૂજા કરી. અને પછી ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, કેશવદાસ ફરી સમાધિ કરીને જાઓ અક્ષરધામમાં. કેશવદાસે વળી પોલોટી વાળીને આંખ્યું બંધ કરીને ગયા અક્ષરધામમાં અને ન્યા જઈને જોયું તો મુક્તાનંદ સ્વામીની પણ પૂજા થઈ ગયેલી. પછી સમાધિમાંથી જાગ્યા અને કહ્યું કે સ્વામી સ્વામી હવે મહારાજની મુક્તાનંદ સ્વામીની સર્વે મુક્તની બધા સદગુરોની પૂજા અક્ષરધામમાં થઈ ગઈ. આવી ઉમરેઠમાં ગોપાળાનંદ સ્વામીએ ત્યાંની આઈની એકતા બતાવી. આમ જે સદગુરુને તથા શ્રીજીને અહીં જે જે અર્પણ કરે તે અક્ષરધામમાં પહોંચે છે, પહોંચે છે ને. તો પછી આઈ એના ચેલાને પૂજે ત્યાં એના ગુરુ પૂજાઈ જાય. જોયું શાંતાનંદ પૂજ્યા અને મુક્તાનંદ પૂજાણે, કમાલની વાત છે. આઈ ભક્તને પૂજે ત્યાં ભગવાન પૂજાઈ જાય. અહીને અક્ષરધામની એકતા બતાવી આમ અહી પૂજા થઈ તેથી ત્યાં પૂજાણા તમામ. ચેન જાણ્યા જેવું શીખ્યા જેવું. અલૌકિક વાતો આજની છે આ સત્સંગ માય, ત્યાં રહ્યા થકા જ સ્વામી આ લોકમાં પણ દેખાય. ગોપાલ સ્વામીના મહિમાની એક અદભુત વાત છે આપને સાંભળ્યા જેવી. એકવાર ગોપાલ સ્વામી જૂનાગઢથી વડતાલ સમયે જતા હતા, વચ્ચે બોટાદ આવ્યા. ત્યાંથી શિવલાલ શેઠને સ્વામીએ કહ્યું કે હાલો આરે. શેઠ તરત તૈયાર ગયા ધોલેરા. અહીંથી ધોલેરાના મહંત વિજ્ઞાનદાસજી સ્વામી હતા, સમજ્યા, ભાદરાના રત્ના પટેલ પદ સાધુ થયેલા, નામ વિજ્ઞાનદાસ સ્વામી. એ વિજ્ઞાનદાસ સ્વામીએ ગોપાલ સ્વામીને ત્યાં ધોલેરાના મંદિરમાં સભાની વચ્ચે પૂછ્યું કે સ્વામી મારે કાંઈ હવે વાસના છે? ત્યારે ગોપાલ સ્વામી કે તમે સમાધિ કરીને અક્ષરધામમાં જાઓ અને ત્યાં મહારાજને જઈને પૂછજો કે મારે હવે કાંઈ વાસના છે. એટલે વિજ્ઞાનદાસ સ્વામીએ સમાધિ કરી અને ગયા અક્ષરધામમાં. ત્યાં મહારાજને વિજ્ઞાનદાસ સ્વામીએ પૂછ્યું કે મહારાજ મારે હવે કાંઈ વાસના રહીશ? ત્યારે મહારાજે કહ્યું, આ ગોપાળાનંદ સ્વામીને પૂછો ને. એટલે ત્યાં ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે તમારે વાસના નથી, પણ તમે ત્રણ ઘર કર્યા તેથી તમારામાં સંસારની ગંધ પહેરી ગઈ છે. વિજ્ઞાનદાસજીએ એટલે કે રત્ના ભગતે ત્રણ ઘર કર્યા, ત્રણ ઘર કર્યા એટલે તમારામાં વાસનાની ગંધ પહેરી ગઈ છે. જેમ કોઈ વાસણમાં હિંગ ભરી હોય પછી કાઢી નાખો ને વાસણ ધોઈ નાખો, પણ નાક પાસે વાસણ લઈ જાઓ તો પાછી ગંધ આવે ખરી, તેમ તમારે અવ્યક્ત રૂપે કારણ શરીરમાં વાસના રૂપી થોડી ગંધ રહી ગઈ છે. તે ત્રણ દેહથી પર થઈ જીવમાં પ્રતિલોમપણે મહારાજનું ધ્યાન કરશો એટલે ટળી જશે. ધ્યાનમાં બેસે એ માણા હામી મૂર્તિ રાખીને ધ્યાન કરે ને, એ અનુલોમ ધ્યાન કહેવાય. પછી ધ્યાનમાં બેસનારો પોતાને મુખે મુખ આમ ધ્યાન કરી પ્રતિલોમ કહેવાય. પ્રતિલોમ ધ્યાન કરશો એટલે કે એ ગંધ નીકળી જાય. પછી વિજ્ઞાનદાસ સ્વામી સમાધિમાંથી જાગ્યા, ગોપાલન સ્વામીને પગે લાગ્યા અને કહ્યું કે સ્વામી તમારે વાત કરવાની જ હતી, તો તમે અક્ષરધામમાં આવું કહ્યું તે આયનાય કેમ ન કહ્યું? આવો સવાલ કર્યો. ત્યારે ગોપાલન સ્વામી બોલ્યા કે સ્વામી તમે એક તો જૂના વળી ઉંમરમાં મોટા, તે આઈ ન મનાય તેથી આઈ ન કહ્યું ને અક્ષરધામમાં કહ્યું. આ દુઃખ છે, જૂનાનું મોટાનું હોય ને, ઉંમરમાં મોટા જૂના થઈ ગયા અને કહેવાય નહીં, મનાય નહીં, એટલે કહ્યું નહીં. કે એ સાંભળીને શિવલાલ બેઠા હતા, શિવલાલને આશ્ચર્ય બહુ થયું. શિવલાલ કે સ્વામી સ્વામી તમે અહીં ને અક્ષરધામમાં બંને સ્થળે છો, થાય ને મનમાં? બોલ્યા કે તમે આઈ ન કીધું ને અક્ષરધામમાં કીધું એટલે સવાલ થાય ને કે તમે આઈ અને અક્ષરધામમાં બંને સ્થળે છો હે ગોપાલન સ્વામી? ત્યારે સ્વામી સહજ બોલ્યા, ગાંડિયો લાગે છે હે, હું એક જ નહીં તમે બધા અક્ષરધામમાં છો. હવે આ હા બોલીને વધારે આશ્ચર્ય થયું કે અમે બધા અક્ષરધામમાં છીએ? હા હા. શિવલાલભાઈને બહુ નવાઈ લાગી કે એમ કેમ હોય? ત્યારે સ્વામી કહે મધ્યના 13માં વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે અમે બોલીએ છીએ તે પણ ત્યાં બેઠા થકા જ બોલીએ છીએ, અને તમે સર્વે પણ ત્યાં જ બેઠા છો એમ હું દેખું છું, પણ આ ગઢડું શહેર કે આ વંશરી એ કાંઈ દેખાતું નથી. એમાં જો ખોટું કહેતા હોઈએ તો અમને સર્વે પરમહંસના સમ છે, તે વાંચ્યું છે કે નહીં? ત્યારે શિવલાલભાઈ કે સ્વામી ઘણી વાર વાંચ્યું છે, પણ આ વાત તો આજ સમજાણી છે ને મધ્યના 13માં. શિવલાલને આજ સમજાણ્યો, આપણને કે દી સમજાય ને કે નહીં?
વાંચ્યું હોય બહુ વાર તો સમજાતું નથી કાંઈ, મોટા સંતના મુખથી સુખે શાસ્ત્ર સમજા, એજી મોટા સંતના મુખથી સુખે શાસ્ત્ર સમજાય, મોટા સંતનો મહિમા સમજવો છે મુશ્કેલ, ક્યારેક કૃપા થાય તો જ્ઞાન આવે છે ઉકેલ. ગોપાલન સ્વામી કહેતા જેમ પૃથ્વી જળમાં રહી છે ને બહાર જણાય છે તો પણ જળમાં જ છે, તેમ કૈવલ્ય મુક્ત તો સદા પરમેશ્વરમાં જ વર્તે છે. આ વાત બહુ ઊંડી છે. તે વાત શિવલાલ શેઠને સમજાવવા માટે જ સ્વામીએ તેમની હાજરીમાં વિજ્ઞાનદાસ સ્વામીના પ્રશ્નો ઉત્તર ધામમાં કર્યો. આવી સમજણ તો ગોપાલન સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સાધુથી ચોખ્ખી સમજાય, તે વિના ચોખ્ખી સમજવી ઘણી કઠણ છે. આવા સત્સંગમાં મહારાજની ચોખ્ખી ઉપાસના જેવી ગોપાલન સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીએ સમજાવી એવી કોઈએ સમજાવી નથી. બાપા મોટા સંતને એ ખબર હોય એ સમજાવે.
વચનામૃતની વાણી તો પરાવાણી કહેવાય, એ જી વચનામૃતની વાણી તો પરાવાણી કહેવાય, મોંઘા મૂલું એ જ્ઞાન છે એમ ક્યાંથી સમજાય જાય, અનુભવી કોઈ હોય તો તેના થકી જ સમજાય. વચનામૃત અનુભવી કોઈ હોય તો તેના થકી જ સમજાય, બાકી વાંચી વિચારીને જન્મારો પૂરો થાય પણ ન સમજાય. વાતો ચોખ્ખી સમજવા સેવવા મોટા સંત, મોટા સંતમાં રહીને જ્ઞાન આપશે શ્રી ભગવાન.
આવી અદ્ભુત વાત છે. આ કથાને અહીંયા હું વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.